પ્રકરણ 10 બે વરદાનો. બધે વેદ મંત્રોના પડઘા પડતા હતા. રામ સીતાના વૈદિક સ્નાન માટે સરયુ નદીનું પવિત્ર જળ પરિચારકો સુવર્ણ કળશોમાં ભરી લાવ્યા. મંત્રો ભણીને પંડિતોએ તે બંનેને આશીર્વાદ આપ્યા. વેદ ધ્વનિ બહુ જ હૃદયહારી અને આનંદપ્રદ હતો. જ્યારે આગલી રાતે કૈકેયીની દાસી મંથરા આવતી હતી ત્યારે તેણે પ્રજાનો આનંદ ઉત્સાહ નિહાળ્યો. તેણે તેનું કારણ પૂછ્યું. તેણે જાણ્યું કે રામચંદ્રના નિકટ આવી રહેલા રાજ્યાભિષેકને કારણે આનંદ અને આભા દર્શન થઈ રહ્યા છે. તેણે જોયું કે કૌશલ્યાના અને સુમિત્રાના રાજમહેલોની દાસીઓ જુઈ સમાન ધોળી સાડીઓ અને રત્નજડિત આભૂષણો પહેર્યા હતા અને તેઓ આમ તેમ આવ જાવ કરી રહી હતી. તે દ્રશ્યને સહન કરી શકી નહીં. તેને આખે શરીરે મીંછીના ડંખ જેવી વેદના થઈ. તે કૈકેયીના મહેલમાં દોડી ગઈ. તેણે જોયું કે કૈકેયી સુવા માટે અંદરના ખંડમાં ગઈ હતી. બારણા પાસે આવીને મંથરાએ ચીસ પાડી. માતાજી, માતાજી, દ્વાર ખોલો. બહુ અગત્યની વાત મારે તમને કહેવાની છે. તમારું જીવન ખતરનાક જોખમમાં આવી ગયું છે. ધરતીકંપ શરૂ થયો છે. ઉપરા છાપરી ઉશ્કેરાટ ભર્યા શબ્દો સાંભળીને રાણીએ જલ્દી બારણું ઉઘાડ્યું અને ભયપૂર્વક પૂછ્યું, શા માટે, શું થયું છે, શી વિપત્તિ આવી પડી છે, શું કઈ બન્યું છે, આ બધી ચિંતા અને ભય શા માટે? મંથરા બોલી, ના, મારું કશું જ બગડ્યું નથી, માત્ર તમારા જીવનનો વિનાશ થયો છે. હવેથી તમારે એક પાગલ ચિંતાગ્રસ્ત સ્ત્રી તરીકે જીવવું પડશે. આંસુ સારતા સારતા તેણે રાણીની જે દયાજનક સ્થિતિ થવાની હતી તેનું વર્ણન કર્યું. ખૂબ અભિનયપૂર્વક ડુસકા ભરતા ભરતા તેણે લાંબા સમય સુધી મોટેથી વિલાપ કર્યો. કઈ તેનું કારણ જાણી શકી જ નહીં. તે બોલ્યા, મહારાજ, રામ, લક્ષ્મણ, કૌશલ્યા, સુમિત્રા બધાની તબિયત તો સારી છે ને, તે કોઈ માદું તો નથી પડ્યું ને? ઠીક, જો તે બધા સારા સાજા હોય, તેમના ઉપર કોઈ જોખમ ન હોય તો મને જરા પણ ચિંતા નથી. મને શું થવાનું છે તેના પર કોઈ જોખમ તો નથી આવ્યું ને? મંથરાને જલ્દી કહે. મંથરા, મને જલ્દી કહે. આગ્રહ કરતા રાણીએ મંથરાનું મસ્તક પોતાના તરફ ફેરવ્યું. પ્રેમપૂર્ણ આજીજી કરતા કરતા તેની દાઢી પોતાના હાથમાં પકડી અને તેને જવાબ આપવા કહ્યું. મંથરાએ જવાબ આપ્યો, તમે જેમના નામ દીધા તેમને કશું જ થયું નથી, પણ તેમણે તમારા પુત્રનું ગળું દબાવી દેવાનો નિર્ણય કર્યો છે. એમ કહી તે કરુણ વિલાપ કરવા લાગી. તે સાંભળીને કૈકેયી બોલ્યા, મંથરા, તું ભૂલ કરી રહી છે. દશરથ, રામ, લક્ષ્મણ કે મારી બહેનો સુમિત્રા કે કૌશલ્યા આ પ્રકારના નથી. આ મારી બહેનો પોતાના પુત્ર કરતા પણ મારા પુત્રને વધારે ચાહે છે. તારું કથન માત્ર વિકૃત બુદ્ધિને જ પ્રગટ કરે છે. તારી વાત સત્ય નથી, પણ તે મને હજી સાચી હકીકત જણાવી નથી. આવ, મને વિગતો જણાવ. મંથરાએ જવાબ આપ્યો, હકીકત, કાલે સવારે રામચંદ્રનો રાજ્યાભિષેક કરવાનો છે. મહારાણી કૌશલ્યાનું મન ખૂબ આનંદ વિભોર બની ગયું છે. તે પોતાની દાસીઓને મૂલ્યવાન સાડીઓ અને રત્નો ભેટમાં આપે છે. તે રામ પાસે સુવર્ણનું અને ખૂબ ગાયોનું દાન કરાવી રહ્યા છે. ઉત્સવની પ્રવૃત્તિઓમાં ગૂંથવાયેલા એવા તેઓ તમારી ઉપેક્ષા કરી રહ્યા છે. હું મૌનપૂર્વક આ સહન કરી શકતી નથી. મારાથી તે જોઈ જતું નથી. તમે હજી તેનો અર્થ સમજવા અસમર્થ છો. તમે એવી શૂન્ય બળાશ મારવામાં આનંદ અનુભવ છો કે મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી. તમારું સદભાગ્ય ઝડપભેર સુકાઈ જતું ચાલ્યું છે. તમારા પતિ અને સપત્નીઓ માટે તમે ઉપેક્ષણીય બની ગયા છો. થોડા જ સમયમાં તમારી દશા એક દાસી જેવી થઈ જશે. તે અપમાનજનક સ્થિતિ આવી પડે ત્યાર પહેલા જરા સાવધ થાઓ. નિદ્રામાંથી જાગો. પરિણામોના પૂરા ભાન સાથે તમારે કાર્યક્રમની યોજના ઘડી કાઢો. ઝડપભેર તમારા ઉપર આવી પડતી વિપત્તિમાંથી છટકી જવાના ઉપાયો વિચારી કાઢો અને તેનો નિર્ણય કરી લો. જ્યારે રામ યુવરાજ બનશે ત્યારે યાદ રાખો કે આખું રાજ્ય કૌશલ્યાની પકડમાં આવી જશે. બીજા દરેકની પેઠે તમારે પણ તેમની આજ્ઞા માનવી પડશે. તેમને રાજી રાખવા પડશે. પોતાની લુચ્ચાઈ ભરેલી યુક્તિને વધારે બળવાન બનાવવા માટે મંથરા પોતાનો ભાગ ભજવતી હતી અને ખોટા આંસુ સારતી હતી. તેની વફાદારીનો પ્રભાવ કઈ ઉપર પડ્યો, પણ તેમને તેની દલીલો સાચી ન લાગી. તે બોલ્યા, મંથરા, તને શું થયું છે? શું તું પાગલ તો નથી બની ગઈ? તું પાગલની પેઠે આમ કેમ બોલે છે? રામ યુવરાજ બને એ સમગ્ર રાજ્ય માટે એક સુખમય ઘટના છે. મને પ્રથમ આ મહાન ખુશીના સમાચાર લાવવા બદલ મારી આ મોતીની માળા હું તને ભેટ આપું છું. એ ભેટ તરીકે સ્વીકાર. સુખી થા, આનંદ માણ. રામનો યુવરાજ તરીકે રાજ્યાભિષેક મને કદાચ કૌશલ્યા કરતા પણ વધારે આનંદ આપે. શુભ સમાચારથી મને અસીમ આનંદ થયો છે. રામચંદ્ર પણ મને પોતાની માતા કરતા વધુ ચાહે છે. તે મને વધારે પૂજ્ય ગણે છે. તેવી વિશુદ્ધ પ્રેમપૂર્ણ વ્યક્તિ ઉપર મુકાતા આવા આક્ષેપોને હું નહીં સાંભળું. તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, તારી બુદ્ધિ બગડી ગઈ છે. કઈ કઈ એ મંથરાને કઠોર ઠપકો આપ્યો. દેખીતી રીતે મંથરા વધારે દુખી બની ગઈ, તે વધારે ઉશ્કેર્યા ગઈ. તે બોલી, મારી બુદ્ધિ સ્પષ્ટ અને તાજી છે. બુદ્ધિ તો તમારી ક્ષીણ થઈ ગઈ છે. તમારે માથે આવી પડનાર વિપત્તિને તમને પરવા જ નથી. તમે તમારી પહેલાની શ્રદ્ધાને અને પ્રેમપૂર્ણ આસક્તિને આલિંગન આપી રહ્યા છો. તમારા સુખ અને સ્વમાન માટે મને ચિંતા થાય છે. બીજા બધા તે નાટક કરે છે, તમને છેતરવા માટે દંભ કે દેખાડો કરે છે. તેમને પોતાના હૃદયોમાં તમારે માટે કોઈ માન નથી. મહારાજને તેમની બીજી રાણીઓ માટે પ્રેમ નથી. તે તો મહારાણી કૌશલ્યા ઉપર જ મુગ્ધ બની ગયા છે. તમને રાજી કરવા માટે તે અવારનવાર વાલ ભર્યા શબ્દો બોલતા હશે, બસ એટલું જ. પણ તેમના હૃદયમાં તમારે માટે પ્રેમ નથી. આનો વિચાર કરો. એ લોકોએ તમને ખબર પણ ન આપી. તેમણે તે પ્રસ્તાવ માટે સલાહ સૂચન પણ ન માંગ્યા, કારણ કે તેમને તમારે જરા પણ પ્રેમ કે માન બુદ્ધિ નથી. તેમણે એક પણ દિવસે એક વાર પણ તમને આ બાબતમાં વાત કરી છે? આવો નિર્ણય લેતા તેમને કેટલા મહિના સુધી વિચાર કરવો પડ્યો હશે? કેટલી યોજનાઓ ઘડવી પડી હશે? તેનો તો વિચાર કરો. રાજ્યાભિષેક કઈ એકદમ ન થઈ શકે. પોતાની મેળે એક સુંદર દિવસે તે આકાશમાંથી નીચે નથી આવી પડતો. આવી પડી શકે ખરો, પણ તેમણે મૌનપૂર્વક અને ગુપ્ત રીતે તે બાબતનો નિર્ણય કર્યો છે. આ બધું કૌશલ્યાનું છળ કપટ છે. કઈ કઈ તે બધું વધુ વખત સુધી સહન કરી શક્યા નહીં. તે વચ્ચે જ બોલી ઉઠ્યા, મંથરા, આ કચરો કાઢવો બંધ કરી દે. મારી બહેન છળ કપટ કરવા અસમર્થ છે. તે કદી એટલી નીચી ભૂમિકા ઉપર ઉતરી શકે જ નહીં. તેમ કદી ન બને, કદી જ નહીં. અને મહારાજ, તે તો મારી બહેનો કરતા પણ વધારે ઉદાત્ત અને ન્યાયી છે. તને તેમનામાં જરા પણ છળ કપટ અથવા અધમતા નહીં જડે. યોગ્ય કારણોસર તેમણે રાજ્યાભિષેકનો નિર્ણય જલ્દી કર્યો હશે. રામનો લગ્નોત્સવ, જેની તૈયારી કરતા ઘણો સમય અનેક મહિનાઓ લાગે, તે તરત જ ઉજવવામાં આવ્યો હતો, ખરું કે નહીં? વારું, તે જ રીતે રામના રાજ્યાભિષેકનો નિર્ણય પણ જલ્દી અને ઝડપભેર લેવામાં આવ્યો હોવો જોઈએ. તેવું કેમ ન બની શકે? મહારાજ પોતે જ મને તે કરવાના કારણો જણાવશે. તે સત્ય જાણવાની દરકાર મેં રાખી નથી. તે અનેક જાતના અસંભવિત કારણની અને બિન પાયેદાર ભયોની કલ્પના કરી લીધી છે અને નિર્દોષ લોકોના હેતુઓ ઉપર શંકાઓનો અધ્યારોપ કર્યો છે. થોડી જ મિનિટોમાં વસ્તુઓ સ્પષ્ટ બની જશે. ધીરજધર કૈકેયીએ દાસીને કડકતાપૂર્વક ઠપકારી. પોતાની યુક્તિનો અપકીર્તિકર અંજામ આવશે એવી ભીતિ મંથરાને લાગી. તે યુક્તિ ઉપર પૂર્ણ નિષ્ફળતાનું જોખમ ઝઝૂમી રહ્યું હતું, એટલે તેણે વધારે ખરાબ સમજાવટની યુક્તિ પ્રયુક્તિઓનો આશ્રય લીધો. તે બોલી, વહાલા માતાજી, તે વાત ઉપર વધારે ઊંડાણથી વિચાર કરો. રાજમહેલની બહાર ફરતા ફરતા મેં બીજી ઘણી વાતો સાંભળી છે. હકીકતમાં આ રાજ્યાભિષેકનો નિર્ણય મહિનાઓ પહેલા લેવાયો હતો. તે કારણે જ ભરતને અને શત્રુઘ્નને રાજધાનીમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા. તેમને એવો ભય હતો કે તેમની હાજરી વધારે ગૂંચવાડા પેદા કરશે, અને તેઓ ભય માટે જ સારા કારણો પણ નહીં તો તેમની ગેરહાજરીમાં રાજ્યાભિષેકની ગોઠવણ કોણ કરે? શું તમે તમારી જાતને આ સાદો સવાલ પૂછવા માટે પણ અસમર્થ થઈ ગયા છો? જ્યારે તમારો લગ્નમાં સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે દશરથે વચન આપ્યું હતું કે તમારા જન્મેલા પુત્રને ગાદીએ બેસાડવામાં આવશે. શું તે તમે ભૂલી ગયા છો? પણ હું ભૂલી શકું તેમ નથી. તેમનો એવો ભય હતો કે જો ભરત આ પ્રસંગે અહીં હાજર હશે તો દશરથે આપેલા વચનની સ્મૃતિ તેથી જાગશે અને પોતાની યોજનામાં અવરોધ ઉભો થશે. તેથી ભરતને માતામહની નગરીમાં મોકલી દઈને તેમણે પોતાના માર્ગને સાફ બનાવ્યો છે. રાજ્યાભિષેક થઈ ગયા પછી તેને ઉલટાવવા માટે કાંઈ જ થઈ શકશે નહીં. આ અધમ પ્રયુક્તિને સફળ બનાવવા માટે તેમણે તે વિચારને ગુપ્ત રાખ્યો. આટલા લાંબા સમય સુધી તમને જણાવ્યો નહીં. આ અંતર યોજના બાબત થોડા સમય માટે વિચાર કરો. તમે આવી બાબતો ઉપર વિચાર કરતા નથી. તમે એમ માનો છો કે ધોળું તે બધું દૂધ જ છે, બીજાઓ તમારી નિર્દોષતાનો અને મૂર્ખતાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તમે માત્ર તમારા રામ માટેના પ્રેમમાં આનંદ માણો છો અને તમારા મોહમાં રામ રામ રટ્યા કરો છો. ઠીક, બીજું બધું બાજુએ મૂકી દો. તમે જેને ખૂબ ચાહો છો તે રામ તમને પોતાના મહાન સદભાગ્યની જરા જેટલી પણ જાણ કરી કૈકેયીના વિશુદ્ધ નિસ્વાર્થી અને મનને દૂષિત અને આચ્છાદિત કરી દેવા માટે દુષ્ટ મંથરાએ ઘણી વક્ર દલીલો કરી. તેણે પોતાનું કામ એવી તો ચતુરાઈથી કર્યું કે રાણીએ દશરથ પાસેથી પોતાના અધિકારો મેળવી લેવા આગ્રહ કરવાનો નિર્ણય કર્યો. પણ કદાચ તેમનો વિશુદ્ધ આશય પૂરેપૂરો નહીં બદલાયો હોય તેવા ભયથી મંથરાએ પોતાની અધમ યુક્તિ પ્રયુક્તિઓ ચાલુ રાખી. તેણે રાણીની વધારે સેવા કરવાનો, તેમને માટે ચિંતા કરવાનો દેખાડો કર્યો અને તેમના ચરણો આગળ ખૂબ ખોટા આંસુ સારવા માટે. મંથરા બોલી, માતાજી, અયોધ્યામાં એવું કોણ છે કે જે આપણને જરા વધારે માન આપે? અહીં કોણ તમારી સાથે માનભર્યો વ્યવહાર કરે છે તે બધા તમારી વિરુદ્ધ એકઠા એક રૂપ બની ગયા છે. તમે અહીં એક અજાણી વ્યક્તિ બની ગયા છો. થોડા જ સમયમાં તેઓ કદાચ તમને અયોધ્યામાંથી બહાર પણ ફેંકી દેશે. તેઓ એવું અધમ કાર્ય કરતા અચકાશે પણ નહીં. રાજા બહુ જ લુચ્ચા છે, ચતુર જાદુગર છે. જ્યારે તમારી પાસે આવે છે ત્યારે પોતાને ઈચ્છા પૂર્ણ કરવા માટે તે તમારી પ્રત્યે મૃદુ વહાલ ભર્યા શબ્દો બોલે છે અને પછી વિજયી બનીને વિદાય થાય છે. તમે તમારા દોષને જોતા નથી કે જે તમને તમારો યોગ્ય ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરતા અટકાવે છે. માતાજી, તમે યાદ રાખો કે રાજાઓ પર કામવૃત્તિ સત્તા ચલાવતી હોય છે, પ્રેમ નહીં. તમારા પિતા આ હકીકત જાણતા હતા અને તેથી જ તે આ વૃદ્ધ પતિ સાથે તમને પરણાવવા ઇચ્છતા ન હતા. ખૂબ લાંબી વાટાઘાટો પછી જ્યારે મુનિ ગર્ગ ના વચ્ચે પડવાથી તમને દશરથ સાથે પરણાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે દશરથને ઘણી બધી શરતો કબૂલ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આજે તે શરતોની અગ્નિમાં હોમી દેવામાં આવી છે અને તમારા પુત્રને છેતરવામાં આવી રહ્યો છે. આ બધો સમય તેઓ શાંતિપૂર્વક તેમનું આનંદપૂર્વક નાટક ભજવી રહ્યા છે, નહીં તો તેઓ શા માટે તમારા પુત્રને દૂર છે એ તકનો લાભ લે? તેઓ શા માટે રાજ્યાભિષેક માટે આટલી બધી ઉતાવળ કરે કે જેથી બીજા કોઈ રાજ્યનો રાજા તેમાં હાજર રહી ન શકે? તેમના મનની અધમ વૃત્તિ કેવી રીતે પોતાની જાતને પ્રગટ કરે છે તેનો ખ્યાલ કરો. તેઓ કેટલા બધા કપટી અને લુચ્ચા છે. જ્યારે પડોશી રાજાઓને નિમંત્રવામાં આવે ત્યારે તમારા પિતા હાજર રહેવાનું ચોક્કસ ચૂકે નહીં. ત્યારે સ્વાભાવિક રીતે જ પોતાને અપાયેલું વચન બધાઓને જણાવે. એટલે તે બધાની યોજના એવી છે કે કોઈને પણ ખબર આપ્યા સિવાય રાજ્યાભિષેકનું કામ પતાવી દેવું. એકવાર પતી જાય પછી તમે જાણો છો કે તેમાં કોઈ જ ફેરફાર થઈ શકે નહીં. એ હેતુ મનમાં રાખીને શિયાળ જેવા લુચ્ચા એ લોકોએ આ યોજના ગુપ્તતાપૂર્વક ઘડી કાઢી છે. એટલે સમયસર ચેતી જાઓ. જો આ ક્ષણ ચૂકી જશો તો તમારું નસીબ કૂતરા જેવું તિરસ્કાર પાત્ર બની જશે. એટલે વિલંબ ન કરો, ઊંડો વિચાર કરો અને રાજ્યાભિષેકને અટકાવી દેવાની કોઈ પદ્ધતિ શોધી કાઢો. મંથરાએ ક્રોધની અને ધિક્કારની જ્વાળાઓને પંખા વડે પવન નાખીને ભભૂકાવી મૂકી હતી. છેવટે કઈ કઈ તેની યુક્તિ પ્રયુક્તિઓના વશ થઈ ગયા. તે બોલ્યા, તમારા શબ્દો સાંભળીને મને એમ લાગે છે કે તમારું દરેક કથન તેના પૂર્વ કથન કરતા વધારે સાચું. હા, સાચે જ આ બાબતમાં ઢીલ કરાવીને પાલવે તેમ નથી. હવે મારે શું કરવું જોઈએ? જો તું મને કહે તો હું તે પ્રમાણે કરીશ. કઈ કઈ ના મનને પરિપૂર્ણ રીતે પોતાના અભિપ્રાય વાળું બનાવી દેવામાં આવ્યું છે તે જોઈને મંથરા અભિમાનથી અને આનંદથી અભિભૂત થઈ ગઈ. હવે તે વધારે ખાતરીપૂર્વક બોલી, માતાજી, વધારે વિચાર કરવાની જરૂર નથી. તમારી માગને ટેકો આપતી દલીલો તૈયાર અને બળવાન છે. જ્યારે એક દિવસ તમે રાજાને મદદ કરી હતી ત્યારે આભાર વૃત્તિપૂર્વક તેમણે તમને ગમે તેવા બે વચનો માગી લેવાનું કહ્યું ન હતું? તે વરદાનો મુજબ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાનું તેમણે તમને વચન આપ્યું હતું ત્યારે તમે શું એમ કહ્યું ન હતું કે હમણાં મારે કશી વસ્તુની જરૂર નથી, ભવિષ્યમાં જરૂર પડે તો હું તે બે વરદાન માગી લઈશ? આજે તે બે વરદાનો આપણા હજારો હેતુઓ સિદ્ધ કરશે. દશરથ તે વરદાનો તમને અત્યારે આપે એવી તમે માગ કરો નહીં વારો. જ્યારે મંથરા આમ સ્પષ્ટ રીતે ભારપૂર્વક બોલી ત્યારે પોતે સંતોષ પામી હોય તેમ કૈકેયીએ પોતાનું મસ્તક ઊંચું કર્યું અને તે બોલ્યા, મંથરા, તું કેટલી બધી ચતુર છે. દેખાવમાં તું કદરૂપી ગરદનમાં ખૂંદ વાળી છે, પણ બુદ્ધિમાં અને ઉપાયો શોધી કાઢવામાં કે આ શક્તિઓમાં તું ખૂબ જ મનોહર છે. તારામાં શરીરનું સૌંદર્ય નથી, પણ તારી કુશળ બુદ્ધિ તે ઉણપને પૂરી કરી દે છે. એ બે વરદાન મારે કેવી રીતે પ્રાપ્ત કરવા અને તે બે વરદાનો પેટે મારે શું માગી લેવું, હવે તું તે મને કહે. મંથરાએ જવાબ આપ્યો, માતાજી, એક વરદાનમાં એમ માગણી લો કે મારા પુત્રનો યુવરાજ તરીકે રાજ્યાભિષેક કરો. બીજા વરદાનમાં એમ માગી લો કે રામ અયોધ્યાના રાજ્યમાં રહે જ નહીં. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ત્યાં ને ત્યાં જ અપાયેલા એ બે સૂચનો તે સાંભળીને કઈ કઈ વિચાર નિમગ્ન બની ગયા. પછી સભાન બનીને તે બોલ્યા, મંથરા, મારા પુત્રનો રાજ્યાભિષેક થાય એ માગતો ન્યાયચિત છે, પણ રામને રાજ્યની બહાર મોકલી દેવાની વાતમાં મારું મન સંમતિ આપતું નથી. તેવો વિચાર કરતા પણ મને ખૂબ દુઃખ થાય છે, એમ બોલીને તે આસન ઉપર પડ્યા. મંથરાને લાગ્યું કે તેમણે જલ્દી કાર્ય કરવું જોઈએ. તે બોલી, માતાજી, દિલની નિર્બળતા માટેનો આ પ્રસંગ નથી. વિલંબ કરવાથી અમૃત પણ વિષ બની જાય છે, આમાં કોઈ જ અજુકતું નથી. તમારે જરાક વધુ કઠણ બનવું પડશે, નહીં તો આપણે આપણી યોજનામાં સફળ નહીં થઈએ. તેમણે જે કઠોર અન્યાય કર્યો છે તે માટે આ પર્યાપ્ત બદલો નથી. જો તમે એમ ઇચ્છતા હો કે મારો પુત્ર રાજા બને અને મહારાણી માતાની પદવી મને પ્રાપ્ત થાય તો તમે આ પ્રમાણે વર્તો, નહીં તો હું 20 ગોળીને પી લઈશ. હું જીવતી હોઉં તો હું તમને દુખી જોવાનું સહન કરી શકીશ નહીં. પોતે જાણે કૈકેયી પ્રત્યે ખૂબ પ્રેમ અને આસક્તિ રાખતી હોય તેમ તે ખૂબ રડી પડી. ધાત્રી તરીકે તેણે નાનપણથી કૈકેયીને ઉછેરીને મોટા કર્યા હતા. તેણે તેમને લાડ કર્યા હતા, તેમની સાથે તે ખેલી હતી, તેણે તેમને થાબડ્યા હતા. તે બધા સમય માટે કૈકેયીને મંથરા પ્રત્યે ખૂબ જ પ્રેમ અને માન હતા. તેમણે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં, ઉલટી તેમણે મંથરાના શોકને શાંત કરવાની શરૂઆત. મંથરા, ખાતરી રાખ, હું એવી રીતે વર્તીશ કે તું ખુશ થઈ જઈશ. હવે મારે કેવી રીતે વર્તવું તે કહે. મંથરાએ જવાબ આપ્યો, જ્યારે મેં એમ સૂચવ્યું કે રામને રાજ્યની બહાર જંગલમાં દેશ પાર કરવા, ત્યારે એમ ન માનતા કે મેં પરિણામોનો પૂરો વિચાર કર્યો ન હતો. પૂરો વિચાર કરીને જ મેં તેમ સૂચવ્યું હતું. રાજકારણી બાબતોમાં અને કાયદાશાસ્ત્રમાં કઈ માત્ર બાળક હતા એટલે મંથરા બોલી, કાયદો એવો છે કે જે માણસ 12 વર્ષ સુધી મિલકતનો કોઈ પણ અવરોધ વગર ભોગવટો માણે તેની તે મિલકત ગણાય. તે મુદત પૂરી થાય તે પાછા આવે ત્યારે તે રાજ્ય પર કોઈ પ્રકારનો હક કે દાવો કરી શકે નહીં. રાજ્ય તમારા પુત્રની નિશ્ચિત માલિકીનું બની જાય. મંથરાએ જોયું કે પોતાની સૂચના મુજબ તે 2 વરદાનો માગવાનો પ્રસ્તાવ રાણીએ સ્વીકારી લીધો હતો એટલે તે બોલી, માતાજી, હવે જરા પણ વિલંબ ન કરો. તમે અત્યારે છો તેવા રહીને તમે રાજા પાસે એ 2 વરદાનો માગશો તો તે કબૂલ નહીં થાય. તમારે ક્રોધનું મોજું પ્રગટ કરવું પડશે. તમારા શયનખંડના ઓશિકા અને પથારી આમ તેમ ફેંકી દો. તમારા રત્નો એક ખૂણામાં ફેંકી દો. તમારા વાળ પીંખી નાખો અને અસ્તવ્યસ્ત બનાવી દો. તમે જાણે તમારા જીવનનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હોય તે રીતે વર્તો. ક્રોધાગારમાં જઈને જમીન ઉપર સૂઈ જાઓ, જેથી રાજા તમને મનાવવા અને આશ્વાસન આપવા માટે ત્યાં આવશે. તમે છો એવા રહીને તમે રાજા પાસેથી વરદાનો પ્રાપ્ત નહીં કરી શકો. તમને અપાર વેદના થતી હોય તેવો દેખાડો કરો. માત્ર 2 વરદાનો આપવાથી તમે મૃત્યુમાંથી ઉગળી શકશો એવો દેખાડો કરો તો જ તમારી માગો સ્વીકારવા યોગ્ય ગણાશે. ઉભા થાઓ, કામ કરવાની શરૂઆત કરો. જ્યારે મંથરાએ કૈકેયી ઉપર એવું દબાણ કર્યું ત્યારે કૈકેયીએ તેનું કહ્યું માને. તેના કયા પ્રમાણે બધું કર્યા પછી તે ક્રોધાગારમાં ગયા અને આગામી સંકટ માટે અને પોતાના કમનસીબ માટે વિલાપ કરવા લાગ્યા. મંથરાએ ક્રોધાગારના બારણા બરાબર બંધ કરી દીધા. જાણે કે અંદર શી ગડબડ મચી રહી છે તેનું તેને ભાન જ ન હોય. તે દરમિયાન દશરથ રાજાએ રાજ્યાભિષેક માટેની બધી વ્યવસ્થા કરી લીધી. જ્યારે તે રાજસભાના ખંડમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમને એમ લાગ્યું કે મારે કૌશલ્યાના અંતઃપુરમાં જવાને બદલે આ સુખપ્રદ સમાચાર પ્રથમ કૈકેયીને આપવા જોઈએ. એટલે તે કૈકેયીના મહેલ તરફ ઉતાવળથી ગયા. માર્ગમાં ઉભેલી દાસીઓ વ્યગ્ર અને ચિંતાતુર દેખાતી હતી. રાજાએ મનમાં વિચાર્યું કે તેમને એ શુભ સમાચાર નહીં મળ્યા હોય, કારણ કે નહીં તો તેમના મુખ આનંદથી ચમકી ઉઠ્યા હોત. રામ બીજે દિવસે રાજા બનવાના છે તે હકીકત નહીં જાણવા બદલ રાજાએ તેમની દયા આવી. તે શયનખંડ તરફ વળ્યા, કારણ કે કઈ ત્યાં હશે તેવી તેમને અપેક્ષા હતી. પછી તેમની નજર વેર વિખેર પડેલા રત્નાભૂષણો પર, ફેંકી દેવાયેલી પથારી ઉપર, જમીન ઉપર પડેલા કચરાના ઢગલા ઉપર પડી. તેથી તેમને આશ્ચર્ય થયું અને તેમણે તે ખંડના ખૂણે ખૂણે રાણીની શોધ કરી. એક દાસીએ તેમને ખબર આપી કે કૈકેયી દેવી ક્રોધાગારમાં છે. તે સાંભળીને રાજા નિરાશ બની ગયા. તે ક્રોધાગાર તરફ ગયા. ત્યાં ખૂબ અંધકારમાં કૈકેયી જમીન ઉપર આળોટતા હતા અને વિલાપ કરતા હતા. તેઓ રુદન કરતા હતા. રાજા બોલ્યા, કૈકેયી, આ કેવું કદરૂપ દ્રશ્ય છે? તું શા માટે આટલી બધી ક્રોધે ભરાઈ છે? કોણે તને આટલી બધી દુભવી છે? મને કહે, તને હું હમણાં જ તે વ્યક્તિને મારી નાખીશ અને હું તને આનંદ આપીશ. તારે મને માત્ર ઈચ્છા જણાવવાની છે અને હું તારી ઈચ્છાને પૂર્ણ કરીશ. તારો આનંદ તે મારો જ આનંદ છે. તું શું જાણતી નથી કે મને આ જગતમાં તારા કરતા વધારે વાલું અને ઉચ્ચ કશું જ નથી. આવ, મારી વધારે કસોટી કરીશ નહીં. રાજા તેની પડખે બેઠા, તેના મસ્તકને પંપાળ્યું. અનેક રીતે તેમણે રાણીને આશ્વાસન આપ્યું અને તેમના પોતાના શોકનું તથા દુઃખનું કારણ પૂછ્યું. કઈ ખૂબ ક્રોધવશ હતા. તેમણે જોરથી પોતાના દાંત કચકચાવ્યા. લાડ કરવા જતા દશરથના હાથોને દૂર ફેંકી દીધા. તે ક્રોધપૂર્વક બોલ્યા, આ દંભ કરવો રહેવા દો. બહુ લાંબા સમય સુધી મેં તમારા પર વિશ્વાસ રાખ્યો અને તેનું જ આ પરિણામ મારા ઉપર આવા પતનમાં આવ્યું છે. હવે હું તમારા ઉપર જરા પણ વિશ્વાસ રાખતી નથી. તમે આવી દંભની રમત રમી શકો છો તેમ હું માનતી જ નથી. તમારામાં વિશ્વાસ મૂકવા બદલ મને આજે શું આ શિક્ષા કરો છો? તમારા કૃપાપાત્ર સ્વજનો પાસે જાઓ. અહીં મારે પડખે શા માટે બેઠા છો? તમે તમારા મનને એક જગ્યાએ ગીરવે મૂકો છો અને જીભને બીજી જગ્યાએ. જ્યાં તમે તમારું મન આપ્યું છે ત્યાં તમારી જીભને પણ આપો. હવે હું તમારા શબ્દોમાં વિશ્વાસ મૂકવાની મનોદશા ધરાવતી નથી. મને વધારે દુઃખી ન કરશો. જ્યાંથી આવ્યા છો ત્યાં જ પાછા ચાલ્યા જાઓ. મારું શું થાય છે તેની તમે ક્યાં દરકાર રાખો? ગુલામડી તરીકે જીવનનો ઢસરડો કરવો તેના કરતા તો મરી જવું વધારે સારું. આજનો દિવસ મારા જીવનનો છેલ્લો દિવસ છે. દુષ્કા અને નિશાસા વચ્ચે બોલાયેલા આ શબ્દનો અર્થ દશરથ સમજી શક્યા જ નહીં. તે ખૂબ ગૂંચવાડામાં પડી ગયા, આશ્ચર્યચકિત બની ગયા. તે રાણીની વધારે નજીક ગયા. તેમણે તેમના ક્રોધને શાંત કરવાનો અને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો. તે બોલ્યા, કઈ કઈ તારા આ શબ્દનો અર્થ શું છે? મને કઈ સમજાતું નથી. હું કદી જુઠ્ઠા દંભપૂર્ણ શબ્દ બોલતો જ નથી. હું કદી તેમ કરી જ ન શકું. મારું મન અને મારી જીવવા સંવાદી બનીને કામ કરે છે. તે હંમેશા તેમ જ કરતા રહેશે. જ્યાં મારો પ્રેમ છે ત્યાં મારા મધુર શબ્દો પણ બોલાશે. મારી જીવવા મારા મનને અસત્યમાં નહીં ઠેરવે તેમ કરવું તે તેને માટે અસંભવિત છે. આમ કેમ બન્યું તે હું જાણતો નથી. ઘણા વર્ષો સુધી આપણે સાથે રહ્યા પણ તું મારા દિલની સચ્ચાઈ જાણવા શક્તિમાન બની નથી. તને શા માટે આટલું બધું દુઃખ અને શોક થયા છે તે સ્પષ્ટ રીતે મને જણાવ્યા વગર તું મને આમ અપાર પીડા ન આપીશ. શું બન્યું છે તે મને કહે. તું આમ કેમ વર્તે છે? તને કોણે આવી વેદના આપી છે? લાંબા સમય સુધી દશરથે કરુણતાપૂર્વક આવી અજીજીઓ કરી પણ તેમનું કાંઈ જ પરિણામ આવ્યું નહીં. રાણીએ તીક્ષ્ણ જવાબ આપ્યા પહેલા મારીને રાજાને દૂર હડસેલી દીધા. કટાક્ષમય રીતે તેમની ઠેકડી ઉડાવવા માંડી અને રાજાની વિજ્ઞપ્તિઓ સાંભળી ન સાંભળી કરી. પોતે રાજાના શબ્દોને કિંમત વગરના ગણાતી હોય તેવો દેખાવ કઈ કઈ કરે. દશરથને હૃદયમાં ઊંડા ઘા પડ્યા. શું કરવું તેની સમજ તેમને ન પડવાથી તેમણે મંથરાને અંદર બોલાવી. તે પોતાના કાવતરાનો ભાગ બરાબર ભજવતી ઝડપભેર અંદર આવી. તે પોતાની સ્વામીની એવી રાણીને મદદ કરવા માટે ચીસો પાડવા લાગી. તે બોલી કે હે રાજા, મારી માતાને બચાવી લો. તેણે રાજાના પગ પકડ્યા. રાજા તો ખરેખર નિર્દોષતાની મૂર્તિ હતા. તેમનામાં છળ કપટનો જરા જેટલો પણ અંશ ન હતો. એટલે તે બે જણ જે નાટક ભજવી રહ્યા હતા તેને તે પારખી શક્યા જ નહીં. તેમનો ભય થયો કે મારી પ્રિયાને આટલી બધી વિકૃત અને કઠોર બનાવી દેવા માટે કોઈક વિપત્તિ તેમના ઉપર ચોક્કસ આવી પડેલી હોવી જોઈએ. એટલે તેમણે મંથરાને ફરી પૂછ્યું કે શું બન્યું છે તે મને યથાર્થ રીતે જણાવો. મંથરા બોલી, મહારાજ તમને હું શું કહી શકું? શું બન્યું છે તે હું લગીરે જાણતી નથી. માતાજી કોઈને પણ પોતાના ક્રોધનું કારણ જણાવતા નથી. ઓચિંતા તે શયનખંડમાંથી ક્રોધાગારમાં ચાલ્યા ગયા છે તે જોઈને હું અહીં આવી. મેં અનેક રીતે તેમને પ્રાર્થનાઓ અને અજીજીઓ કરી પણ તે કારણ જણાવતા નથી. તે તમારામાં પણ વિશ્વાસ મૂકતા નથી તો પછી તે ગરીબડી એવી મને જણાવશે ખરા? અમે તેમને દુઃખી અને પીડિત જોઈએ છીએ. તે અમારા માટે અસહ્ય છે. અમે તે લાંબો સમય જોઈ શકીએ તેમ નથી. તેમનું શું થશે તેનો અમને ભય લાગે છે. તેથી અમે તમારા આવવાની રાહ જોઈને જ બેઠા હતા. જો તમે તેમને આશ્વાસન આપી આનંદપૂર્વક નહીં બનાવો તો તેમની સ્થિતિ બહુ કફોડી બની જશે. લાંબા સમય સુધી તેમણે ખૂબ ઊંડી વેદના સહન કરી છે. દરેક ક્ષણે તેમની સ્થિતિ વધુ ને વધુ ખરાબ બનતી જાય છે. હવે અમે જઈએ છીએ. બીજી દાસીઓ સાથે મંત્રા ક્રોધાગારમાંથી વિદાય લેતી બોલી કે તેમના ક્રોધનું અને શોકનું કારણ જાણી લો. યોગ્ય ઉપાયો વડે તેમને જલ્દી શાંત કરો. મંત્રાએ રહસ્યના માત્ર વૃદ્ધિ જ કરી હતી. તેના કથનોથી દશરથ વધારે ગૂંચવણમાં પડી ગયા. દુખી રાણી પાસે તે બેઠા અને બોલ્યા, કઈ કઈ તું શા માટે અંધારામાં રાખે છે? તેમણે મૃદુતાપૂર્વક રાણીનું માથું જમીન પરથી લઈને પોતાના ખોળામાં મૂક્યું અને તેમના ભાર્ગે દુઃખનું કારણ પોતાને જણાવવા માટે આગ્રહ કર્યો. થોડાક સમય પછી કૈકેયીએ પોતાનું મૌન ખંખેરી નાખ્યું અને તે બોલ્યા, મહારાજ જ્યારે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તમે મને વરદાનોનું વચન આપ્યું હતું તે તમે ભૂલી ગયા તો નથી ને? દશરથને શાતા વળી. તે બોલ્યા, કૈકા એવી સાદી વસ્તુ માટે તું શા માટે આટલી બધી દુઃખી અને ગુસ્સે થાય છે? હું જીવતો હોઈશ ત્યાં સુધી હું તે બે વરદાનોના વચનની વાત ક્યારેય ભૂલીશ નહીં. તે વચન મને કૈકા જેટલું જ વહાલું છે. તું મને પ્રાણ જેટલી વાલી છે તે વચન પણ મારા પ્રાણ સમાન છે. હે રાણી, કોઈએ તને ઠેસ પહોંચાડી છે કે તારી તબિયત નાદુરસ્ત થઈ ગઈ છે? કોઈ દુષ્ટ માણસે તારી ઈચ્છા વિરુદ્ધ વર્તવાની દુષ્ટતા કરી છે? કહે, તારી ખાતર હું મૃત્યુને પણ વહોરી લેવા માટે તૈયાર છું. તું સુખી બને તે માટે હું શિક્ષા કરીશ. મારા ઉપર શંકા ન કરીશ. મનોહરતાની મૂર્તિ, તું શા માટે આમ દુઃખી થાય છે? શું તને ખબર નથી કે તારો હુકમ માનવા આખું રાજ્ય તૈયાર છે? તારે ગમે તે પ્રદેશમાંથી કોઈ પણ ચીજ જોઈતી હશે તો તારે માત્ર મને કહેવાનું જ છે અને હું તે વસ્તુ લાવી આપીને તને રાજી કરીશ. મને કહે, તને શેનો ભય છે? કઈ વસ્તુ એ તારામાં શોક પેદા કર્યો છે? કશી વસ્તુ મારાથી ગુપ્ત રાખીશ? મને કહેવામાં તું જરા પણ સંકોચ રાખીશ ને? સૂર્ય જેમ ધુમ્મસને ઉડાડી મૂકે છે તેમ હું તને ગુંગળાવી મૂકતા તારા શોકને છિન્ન ભિન્ન કરી દઈશ. દશરથે રાણીને તેમ લાડ કરે, તેમની ખુશામત કરી, તેને આશ્વાસન આપવાના અને ફરી આનંદ પાછો લાવવાના બધા જ ઉપાયો અજમાવ્યા. મંત્રાએ આપેલા ઉપદેશને કૈકેયીએ પોતાના મનમાં રાખ્યો. પોતાની કટુ ઈચ્છાઓ પ્રગટ કરતા પહેલા તે પોતાના પતિ પાસેથી તે પ્રતિજ્ઞા કરે તેવું ઈચ્છતા હતા. તેમને પ્રતિજ્ઞા લેવડાવવા માટે તેમણે અતિશયોક્તિ ભરેલો આકર્ષક પ્રેમ બતાવ્યો. પોતાની આંખોમાંથી આંસુ લૂછી નાખી તેમણે દ્રઢતાપૂર્વક રાજાના હાથ પકડ્યા. રાજા કરુણતાપૂર્વક રાણીની મનોહરતાના ગુલામ બની ગયા હતા, ખૂબ મંત્રમુગ્ધ બની ગયા હતા. તે બોલ્યા, હે સ્વામી, મને કોઈની સામે ક્રોધ નથી, કોઈએ મારું અપમાન કર્યું નથી, મને કોઈ ઈજા પહોંચાડી નથી, પૃથ્વીના કોઈ પણ દૂરના દેશમાંથી કોઈ પણ વસ્તુ મેળવવાની મને ઈચ્છા નથી. પણ મારે કહેવું જોઈએ કે લાંબા સમયથી મેં મારા મનમાં એક ઈચ્છા સંગ્રહી રાખેલી છે, તેને પૂર્ણ કરવાની જો તમે પ્રતિજ્ઞા કરો તો હું તમને ઈચ્છા જણાવીશ. પોતાના મુખ ઉપર સ્મિત કરીને તેણે રાજાને લલચાવે. જવાબમાં રાજાએ પણ સ્મિત કર્યું અને રાણીની નજીક સરકીને તે બોલ્યા, હે મૂર્ખ રાણી, આવી નાનકડી બાબત માટે તારે આટલો બધો ક્રોધ કરવાની કે આટલી બધી ચિંતા અને પીડા ઉત્પન્ન કરવાની શી જરૂર હતી? સાંભળ, સ્ત્રીઓમાં તું મને સૌથી વધારે વાલી છે, પુરુષોમાં મને રામ સૌથી વધારે વાલા છે, તમે બંને મને મારા પ્રાણ સમાન વાલા છો, તું તે બરાબર જાણે છે નહીં? વારો, તારા અને રામના દર્શનનો આનંદ પ્રાપ્ત કર્યા સિવાય હું એક દિવસ પણ જીવતો રહી શકું તેમ નથી, એટલે હું રામના સોગન ખાઈને કહું છું કે તું તારી ઈચ્છા જણાવ અને હું તે ઈચ્છા જરૂર પૂર્ણ કરીશ. જ્યારે પોતાના બંને હાથમાં કૈકેયીના હાથ લઈને રાજાએ સોગંદપૂર્વક તેમ કહ્યું ત્યારે કૈકેયીને અતિ આનંદ થયો. તે ઉઠીને બેઠા. તેમણે રાજા પ્રત્યે વધારે પ્રેમ બતાવ્યો, કારણ કે રાજા તેમના શુભેચ્છક બની ગયા હતા, તેથી તે રાજી થયા હતા. તેમણે પૂછ્યું કે તમે રામના સોગંદ લીધા છે, તે આ પ્રતિજ્ઞાની સાક્ષી છે, તે પ્રતિજ્ઞા સાચી તો છે ને? તેમણે પોતાની સ્થિતિને બમણી નિશ્ચિત કરવા માટે કહ્યું, સ્વામી, તમે સત્યતાના પૂજારી છો, તમે ધાર્મિક લોકોમાં શ્રેષ્ઠ છો, તમારામાં પરમ બળ અને ભવ્યતા છે. તમને દેવો અને અસુરો વચ્ચે ખેલાયેલું યુદ્ધ યાદ હશે ને? છતાં હું તે પરાક્રમની ફરી એકવાર તમને યાદ કરાવીશ. તે દિવસે જ્યારે શંભરાસુરે બધાનો સંહાર કર્યો હતો ત્યારે તમે તેને હરાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો. જો મેં મૂર્છામાં પડેલા એવા તમારી માવજત અને રક્ષા ન કરી હોત, હું સાવધાન અને ચપળ ન રહી હોત, તો તમારું શું થયું હોત તે તમે જાણો છો. તમે મારા ભક્તિપૂર્ણ સમર્પણનું મૂલ્ય આંક્યું અને મને કહ્યું કે કૈકા, તે મારા જાન બચાવ્યું છે, તેનો હું તને શું બદલો આપી શકું? તે ગમે તેમ હોય પણ તું વરદાન માંગી લે, હું તેમને પૂર્ણ કરીને તારું ઋણ ચૂકવીશ. મારે મારી આભાર વૃત્તિને ચરિતાર્થ કરવી જોઈએ. હું કયા બે વરદાનો માંગુ છું તે જાણવાની તમે ઈચ્છા કરી, પણ ત્યારે મને એમ લાગ્યું હતું કે તમે પાછા મૂર્છામાંથી જાગ્યા અને ભાનમાં આવ્યા તે મારે માટે ખૂબ મૂલ્યવાન વરદાન હતું, એટલે મેં જવાબ આપ્યો, સ્વામી, અત્યારે મારે તમારી પાસેથી કોઈ વરદાન માંગવાની જરૂર નથી, ભવિષ્યમાં કોઈ વાર તે વરદાનો માંગી લઈશ, મારે માટે તે તમારી પાસે અનામત રાખો. મારા વલણથી તમે આનંદ વિભોર બની ગયા, તમે મારી પ્રશંસા કરી, તમે કહ્યું કે મને તારો ત્યાગ ખૂબ ગમ્યો છે, મારા જીવન પર્યંત હું તને આપવાના બે વરદાનો મારી પાસે થાપણ તરીકે રાખીશ, તું જ્યારે માંગીશ ત્યારે હું તને તે આપીશ. એ બધું તમને યાદ આવે છે ને? તમે પૃથ્વીના સમ્રાટ છો, તમે લીધેલી પ્રતિજ્ઞા પાળો છો, એટલે તમે થાપણ તરીકે રાખેલા તે બે વરદાનો અત્યારે મને આપો, તેથી હું સુખી થઈશ. હું તમારી પાસે કઈ નવું વરદાન માંગતી નથી, હું તો તે જ બે વરદાનો માંગુ છું કે જે મારા છે. હું તમને યાદ કરાવતી નથી, કારણ કે તમે બરાબર જાણો છો કે કેન્થા પણ તરીકે મૂકેલા ધનને પાછું ન આપવું એ ઘોર પાપ છે. જો તમે અત્યારે એમ કહેશો કે હું વરદાનો તને આપી શકું તેમ નથી, તો તે વચનભંગથી મને દુઃખ થશે, હું તે નિરાશાને સહન કરી શકીશ નહીં. તે પરાજયની ભાવના સાથે જીવવા કરતા તો મરી જવું એ વધારે માનપૂર્ણ હશે. જ્યારે પત્નીને આપેલું વચન પતિ પાળતો નથી ત્યારે રાજ્યના લોકોની ઈચ્છાઓ તે કેવી રીતે પૂર્ણ કરી શકવાનો? પોતાની પત્ની પાસે અમુક વસ્તુમાં વિશ્વાસ રખાવીને પછી તેનો વિશ્વાસ ભંગ કરનાર અને પત્નીને છેતરનાર રાજા પોતાની પ્રજાના રક્ષણહાર તરીકેના પદ માટે યોગ્ય નથી નહીં? વારો, તમે જાણો છો કે મનુમુનિએ કાયદાશાસ્ત્રીએ પોતાની સ્મૃતિમાં કહ્યું છે કે તેના વચન ભંગ કરનાર રાજાઓને રાજા ન ગણવા જોઈએ. માટે આ મુદ્દાને વધુ છણવાની અને તે માટે હજારો દલીલોનું પુનઃકથન કરવાની શી જરૂર છે? જો આજે મને મારા વરદાનો આપવામાં નહીં આવે તો કાલે સવારે કઈ કઈ જીવતી નહીં હોય, એમ બોલીને કઈ કઈ ખૂબ રુદનને વિલાપ કરવા લાગી. તેમની પીડાથી દશરથ અનાથ અને નિર્બળ બની ગયા. શિકારીના અનુકરણ કરતા અવાજોની જાળમાં પકડાયેલા મૃગની પેઠે રાણીના પ્રેમમાં કલકલાટ અભિભૂત થયેલા અને મોહક અભિનયોથી આકર્ષાયેલા દશરથ એક પાગલ માણસની પેઠે પાંજરામાં ફસાયા. રાણીના હાથ પોતાના હાથમાં સખત રીતે લઈને તેમણે ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરી કે હું ચોક્કસ તને બે વરદાન આપીશ. તે શબ્દો સાંભળીને કૈકેયીની આંખો વિશાળ અને ચળકતી બની ગઈ. થોડાક સમય સુધી તેણે સ્થિરતાપૂર્વક દશરથના મુખ સામે જોયા કર્યું અને પછી તે બોલ્યા, હે રાજા, આજે મને ખાતરી થઈ ગઈ છે કે તમે ખૂબ ભલા માણસ છો. તમે આમ આપેલું વચન હંમેશા પાળો છો, તે સત્યને તમે આજે પુરવાર કર્યું છે. આમ દશરથની પ્રશંસા કરતા કરતા તે તેમની સામે તાકીને જોઈ રહ્યા. તેમની પ્રશંસાથી પ્રેમ વિવશ બનેલા રાજા ખૂબ આનંદ વિભોર બની ગયા. તેમણે રાણીને વારંવાર કહ્યું કે કૈકા, તું વિલંબ શા માટે કરે છે? વરદાનો માગી લે. કૈકેયી સંકોચપૂર્વક બોલ્યા, રામના રાજ્યાભિષેક માટે કરેલી ગોઠવણો વડે મારા પુત્ર ભરતનો રાજ્યાભિષેક કરો. આ મારું પહેલું વરદાન છે. મારું બીજું વરદાન એ છે કે જટા અને મૃગચર્મ ધારણ કરીને વલ્કલ વસ્ત્રો પહેરીને રામ 14 વર્ષ માટે દંડકારણ્યમાં જાય અને ત્યાં વનવાસી તરીકે રહે. કોઈ પણ જાતના અવરોધ વગર ભરત યુવરાજ બને, મારી આંખો આગળ જ રામને વનમાં મોકલવામાં આવે. આ બે વરદાનો આપો અને તમારા વંશની કીર્તિને નિષ્કલંક રાખો, અથવા આજ ક્ષણે કૈકેયીના મૃત્યુમાં સંમતિ આપો. આમ બોલીને કૈકેયી ઉભા થયા અને રાક્ષસી પેઠે નિશ્ચયાત્મક મુદ્રા ધારણ કરીને જંગલી રીતે દશરથ સામે તાકી તાકીને જોવા લાગ્યા. પોતાના ઉપર વરસેલા ક્રૂર બાણોથી રાજા સંકોચાઈ ગયા. શું તે સ્વપ્ન હતું કે સત્ય હતું? શું કૈકેયી પોતે જ આ વરદાન માંગી રહી હતી કે પછી કોઈ લોહી લુહાણ તરસુ ભૂત? શું તે પોતાની એક ભીષણ ભ્રમણા હતી? શું તે કોઈ ભીષણ માંદગીએ કરેલી અધમ છેતરપિંડી હતી? તે શું અનુમાન તારવી શક્યા નહીં. એટલે તે બોલ્યા, કૈકા, શું ત્યાં ઉભી છે કે પછી તારું રૂપ ધારણ કરીને કોઈ પિશાચી? પ્રથમ તો મને કહે કે તું કોણ છે? પોતાના અંગો ઉપર કાબુ ગુમાવી બેઠેલા માણસની પેઠે લથડિયા ખાવા લાગ્યા. પોતે જે બોલવા માંગતા હતા તે શબ્દો તે બોલી શક્યા નહીં. પાગલ માણસની પેઠે તે એક બાજુએથી બીજી બાજુએ ઘૂમતા હતા. તેમની આંખો કોઈ લક્ષ્ય વગર આસપાસ તાકી તાકીને જોઈ રહી હતી. તે કઈ તરફ તાકીને જોઈ રહ્યા હતા એટલામાં ઓચિંતા તેમની આંખોમાંથી તણખા ઉડવા લાગ્યા. ખૂબ ક્રોધપૂર્વક તે બોલ્યા, હે દુષ્ટ નારી, તારો ચોક્કસ હેતુ શું છે? શું સમગ્ર રાજવંશને જડમૂળથી ઉખેડી નાખવાની તારી ઈચ્છા છે? મારા વહાલા પુત્રે તારું શું વગાડ્યું છે? તે તને પોતાની માતા કરતા પણ વધારે પ્રેમ આપે. તારું હૃદય કેવી રીતે મારા રામને ગાઢ અંધકારમય જંગલમાં મોકલવા માટે સંમત થાય છે? અત્યાર સુધી હું તને રાજકુમારી માનતો હતો, હવે મને જણાય છે કે તું એક ઝેરી નાગણ છે. કેવળ અજ્ઞાનથી જ મેં તને મારા ઘરમાં રહેવા દીધી હતી. જ્યારે જીવતો માણસ મારા પ્રાણ સમાન રામની પ્રશંસા કરે છે ત્યારે આવો પાપી વિચાર તારા મનમાં પ્રવેશ્યો જ કેવી રીતે? જો અનિવાર્ય હશે તો હું મારા સામ્રાજ્યનો અને મારા જીવનનો પણ ત્યાગ કરીશ, પણ હું રામનો ત્યાગ નહીં કરું. ના, કદી નહીં. તું ઈચ્છે છે કે તારો પુત્ર ગાદીએ બેસે? નહીં. વારું, ઠીક છે, ભલે તે રાજા બને. હું રામને મારી સાથે લઈને કૌશલ્યા, સુમિત્રા અને બીજાઓ સાથે વનમાં જઈશ. હું રામને એકલા તો જંગલમાં નહીં જ જવા દઉં, તે અશક્ય છે. આ ક્રૂર પાપી ઈચ્છાને ત્યજી દે. રામ પ્રત્યે તે જે દ્વેષ વિકસાવ્યો છે તેનો ત્યાગ કર. કૈકા, મને નિખાલસ દિલથી કહે કે આ બધી વસ્તુઓ બને એમ તું શા માટે ઈચ્છે છે? કે પછી આ પ્રયુક્તિઓ વડે તું જાણવા માંગે છે કે મને તારા પુત્ર ભરત પ્રત્યે પ્રેમ છે કે નહીં? જો તેમ હોય તો ભરત યુવરાજ પદે આવે તે તું માગી શકે છે, પણ રામને વનવાસ અપાય તેવી માગણી કરવાનો કોઈ અર્થ નથી. તેવી ઈચ્છા હલકટપણાની રાખવી પણ ન જોઈએ અને પ્રગટ પણ કરાવવી ન જોઈએ. કૈકા, રામ જ્યેષ્ઠ પુત્ર છે, તે સદગુણોના ભંડાર છે. તેમના શાસનના વર્ષો સૌથી વધારે યશસ્વી નીવડશે. તે મને અનેક વાર કહ્યું છે કે એવા સોનેરી સ્વપ્નો ક્યારે સિદ્ધ થશે તેની હું રાહ જોઈ રહી છું, અને હવે તું માગી રહી છે કે એ જ રામને વનમાં મોકલવામાં આવે? આ વિજ્ઞપ્તિનો વધારે ઊંડો અર્થ શું છે? શું તમારે મારી મશ્કરી કરી રહી છે? જો તે મજાક હોય તો પછી ક્રોધાગારમાં આ બધું દ્રશ્ય શા માટે? કઠોર પથ્થરની જમીન ઉપર આમ અળોટવાનું કારણ શું? મશ્કરીઓને પણ મર્યાદાઓ હોય છે. તે મર્યાદાઓને વટાવી જવાથી તે મજાકો કરુણ રીતે ક્રૂર બની જાય છે. મજાક મશ્કરી તરીકે પણ હું આ વિચારને સ્વીકારી શકતો નથી. ના, હું કદી રામના વિયોગને સહન કરી શકું તેમ નથી. કૈકા, આ બધા વર્ષો સુધી તું એક બુદ્ધિશાળી નારીની પેઠે વર્તતી હતી પણ હવે તારી બુદ્ધિ વક્ર અને દુષ્ટ બની ગઈ છે. આવી વિકૃતિઓ આત્મવિનાશ પહેલા આવતી હોય છે. સારા માણસને ઈજા પહોંચાડવી એ ઘોર પાપ છે. અલબત્ત આવી યુક્તિ પ્રયુક્તિઓની સારા માણસ ઉપર કોઈ જ અસર પડતી નથી. દુષ્ટ લોકોની યુક્તિ પ્રયુક્તિઓથી માત્ર સારા માણસની કીર્તિમાં યશમાં વૃદ્ધિ જ થતી હોય છે. માત્ર થોડા સમય માટે તે અસહ્ય લાગતી હોય છે. મને એમ લાગે છે કે તારી દુષ્ટ યોજનાઓનું પરિણામ ઇક્ષ્વાકુ વંશ માટે ખતરનાક નીવડશે. કારણ કે અત્યાર સુધી કદી પણ એવો કડવો શબ્દ બોલી નથી, તે અશુભ કાર્યનો વિચાર પણ કર્યો નથી. આજે આવી વસ્તુઓની તું માગણી કરતી તું પહેલાની કઈ કઈ જ છે એમ હું માની શકતો નથી. કૈકા, અત્યાર સુધી નીતિ નિયમોનો ભંગ કરતા તું ડરતી હતી, તે દરેક નાનકડા વિચાર શબ્દ અને કૃત્ય વડે તું પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવા માટે આતુર રહેતી હતી. અત્યારે તારી એ ધર્મની નીતિ ક્યાં ચાલી ગઈ છે? તને ધર્મ માર્ગે રાખનાર ભગવાનની ભક્તિનો તે શું ઉપયોગ કર્યો છે? 14 વર્ષ સુધી રામને વનમાં મોકલવાથી તને શું ફાયદો થવાનો છે? રામનું શરીર તાજા ખીલેલા પુષ્પની પાંખડી જેવું મૃદુ અને કોમળ છે. તેમનો દેખાવ ખૂબ મનોહર છે. રામ એટલા બધા સુંદર છે કે બધા તેમની પ્રત્યે આકર્ષાય છે. તે વનમાં દુઃખની અસહ્ય વેદનાઓ સહન કરે તેથી તને શું લાભ થવાનો છે? આ રાજમહેલના હજારો પરિચારકો અને દાસીઓ છે. તેમાંનું કોઈ પણ રામ પ્રત્યે અંગુલી નિર્દેશ કરીને એમ કહી શકે તેમ છે કે આ બાબતમાં રામનો દોષ છે? ઠીક, આપણા રાજમહેલની વાત જવા દે. રાજધાનીમાંથી તું એવા કોઈ માણસને લાવી શકીશ કે જે રામનો દોષ બતાવે? તેમણે ઘણા દુઃખી લોકોને શોધી કાઢીને ધન અને દાન આપ્યા છે. તેમને માટે રામે ખૂબ હમદર્દી અનુભવી છે. તેમણે ઘણા ઘર વિહોણા લોકોને ઘર બંધાવી આપ્યા છે. પોતાના પ્રેમથી અને દરકારથી તેમણે બધા લોકોનો પ્રેમ સંપાદિત કર્યો છે. આવા પ્રેમ યોગ્ય પુત્ર સામે તને આટલો બધો દ્વેષ છે તેથી હું મૂગો બની જાઉં છું. તારા રાક્ષસી જંગલીપણાને વર્ણવવા માટે મને શબ્દો જ જડતા નથી. ઘણા રાજાઓ પોતાની પ્રજાને લૂંટે છે અને પોતાના સ્વાર્થ સાધવાના કામો જ કરે છે. આજકાલ એવા રાક્ષસો મોટી સંખ્યામાં નજરે પડે છે, પણ કાં તો ઉંમરને કારણે અથવા તારા પૂર્વજન્મોના કરેલા પાપોને કારણે. જે લોકો ગરીબોના દુઃખોનું દૂર કરી તેમના વિકાસને પોષે છે, તેમની મુશ્કેલીઓની અને સમસ્યાઓની તપાસ કરી તેમને મદદ કરે છે, તેવા સારા માણસો તને ખરાબ વનવાસમાં મોકલવા યોગ્ય દંડપાત્ર જણાય છે. રાજ્યનો દરેક માણસ રામના ગુણોનું વર્ણન સાંભળતા અને તેમની ભલામનસાઈનું વર્ણન કરવામાં આનંદ અનુભવે છે. જ્યારે પોતે થાકી જાય છે ત્યારે ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરો પોતાનો થાક ઓછો કરવા માટે અને કામને હળવું બનાવવા માટે રામના ગીતો ગાય છે. તે સાંભળીને મને ખૂબ આનંદ થયો હતો. તેવા કરુણાળુ દયાળુ એવા જીવાત્મા ઉપર આવી કઠોર સજા ફટકારવામાં તારું હૃદય કેવી રીતે સંમત થાય છે? આજે સાંજે જ્યારે મેં મુનિઓની, વડાઓની, મંત્રીઓની, આગેવાન નાગરિકોની, વિદ્વાનોની, રાજવહીવટમાં નિષ્ણાત એવા લોકોની સભામાં રામના રાજ્યાભિષેકનો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે કોઈએ પણ વિરોધનો કે અસંમતિનો સૂર ઉઠાવ્યો ન હતો. ઉલટું તે બધાએ અસંખ્ય રીતે રામની પ્રશંસા કરી કે જેમણે પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો છે તે નિસ્વાર્થ સેવાની મૂર્તિ છે, બુદ્ધિયુક્ત અનાસક્તિની અને સત્ય પ્રત્યે અડગ વફાદારીની મૂર્તિ છે. તેવા આધ્યાત્મિક વીરને અમે અમારા યુવરાજ અને સ્વામી તરીકે પ્રાપ્ત કરીએ છીએ. તે અનેક પૂર્વજન્મોમાં અમે કરેલા પુણ્યનું ફળ છે. સતત જય જયના પોકારો વડે તેમણે પોતાના આનંદને વ્યક્ત કર્યો. શું તું મારા પ્રેમના આ ખજાનાને, મારી પ્રજાના આ કૃપાપાત્ર વાલા રામને વનમાં મોકલવાની ઈચ્છા રાખે છે? તું ગમે તે કહે, પણ એક વાત નિશ્ચિત છે કે હું મારા રામને વનમાં નહીં મોકલું. અને આ પણ સાંભળી લે, કાલે રામનો રાજ્યાભિષેક થશે જ, તને તે રાજ્યાભિષેક રદ કરવામાં નહીં આવે. ઉઘાડા છોક અભિમાનથી અને હિંમતપૂર્વક દશરથે આ વાત જાહેર કરી. તે સાંભળીને કૈકેયીનું મુખ વિકરાળ બની ગયું અને તે બોલ્યા, રાજા, યાદ કરો કે થોડી જ ક્ષણો પહેલા તમે ઘણી પ્રતિજ્ઞાઓ લઈને જાહેર કર્યું હતું કે હું તું જે માગીશ તે આપીશ, અને હવે તમે ફરી જાઓ છો. હવે કોણ ઇક્ષ્વાકુ કુળના યશને ધૂળમાં મેળવી રહ્યું છે? તમે કે હું? આ બાબત ઊંડો વિચાર કરો. ઇક્ષ્વાકુ કુળનું એ ગૌરવ છે કે તે વંશનો કોઈ પણ રાજા વચન ભંગ કરતો નથી. તમે હવે તે કીર્તિને કલંક લગાડી રહ્યા છો. તમે તરફેણની અને વિરુદ્ધની વાતોનો વિચાર કર્યા વગર જ મને વચન આપ્યું હતું કે હું ચોક્કસ તું માગશે તે આપીશ. જો ભૂલ હોય તો તે તમારી છે, મારી નહીં. તમે મને વરદાનો આપ્યા હતા, તમે તે આજે આપશો તેવું વચન આપ્યું હતું. તમે પોતે જ 2 વાર તેનું વચન આપ્યું હતું. તમે ત્યારે અને અત્યારે આપેલા વચનોનો ભંગ કરી રહ્યા છો ત્યારે તમે તમારા માનનો, દરજ્જાનો, ગૌરવનો વિચાર તો કરો. સામાન્ય રીતે રાજાઓ નિર્ભય લોકોને ઈજા પહોંચાડતા હોય છે, તેમનું અપમાન કરતા હોય છે અને ગંભીરતાપૂર્વક આપેલા વચનોનો ભંગ કરતા હોય છે, પણ તેથી આત્મગૌરવ વધતું નથી. વચનભંગ કરીને સ્ત્રીઓને છેતરનાર માણસો એ રાજા ન જ હોય શકે, એ જંગલી લોકો છે. જ્યારે રાજાઓ આવા જંગલી બની જાય ત્યારે પ્રજાજનો સ્વાભાવિક રીતે જ ગુસ્સે થાય, તેમનો વિરોધ કરે, રાજ્ય ઝડપભેર રાક્ષસ રાજ્ય બની જાય. આ બધા વર્ષો સુધી તમે સન્માન અને કીર્તિ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યો છે, મોટા પ્રમાણમાં તમે તે પ્રાપ્ત પણ કર્યા છે, પણ હવે વચનભંગ કર્યાનો અભ્યાસ તમારે માથે, મારે માથે નહીં. પ્રાચીન રાજાઓના જીવન યાદ કરો, વચનોનો અને પ્રતિજ્ઞાઓનો ભંગ ન થાય તે માટે તેઓ ખૂબ દરકાર રાખે. તમે ખૂબ વિચાર કરો, તમે દુષ્ટ માર્ગે પ્રસ્થાન કરી રહ્યા છો, સાવધાન થાઓ, તમે ધર્મથી વિરુદ્ધ જઈ રહ્યા છો. ઠીક, તમને ગણવામાં આવે છે એટલા તમે બુદ્ધિશાળી હો તો તમારે વચન આપતા પહેલા હું કયા વરદાનો માગીશ તેની પૂરી ખાતરી કરી લેવી જોઈતી હતી. તે વખતે તમે આગળ પાછળનો કોઈ વિચાર કર્યો જ નહીં, તમે મારા શબ્દોથી મુગ્ધ બની ગયા અને મને વચન આપ્યું કે તું જે માગીશ તે હું આપીશ. હવે જયારે હું વચન પૂર્ણ કરવાનું કહું છું ત્યારે તમે મારો દોષ કાઢો છો. આ તમારી કેવી મોટી ભૂલ છે તેનો વિચાર કરો. તમે તમારી જાતને કેટલી બધી મૂર્ખ જાહેર કરો છો. તમે મારા ઉપર આક્ષેપો કરો છો કે તું અધર્મ કૃત્ય કરવાનો ભય ત્યજી દીધો છે, ભગવાનની ભક્તિ તું ભૂલી ગઈ છે, તું તિરસ્કાર પાત્ર ક્રૂરતા બતાવી રહી છે, પણ તમારી બાબતમાં શું છે? તમને ધર્મવ્રત એટલે કે વચન વાણી અને વર્તનમાં ધાર્મિક દેવ સમાન કહેવામાં આવે છે. પ્રતિજ્ઞા ભંગ કર્યા પછી હવે તમને કયું નામ આપવું જોઈએ? તમારી જાતનો ન્યાય કરો. બીજાઓનો દોષ કાઢવામાં ચતુરાઈ એ પ્રશસ્ય નથી. પોતાના દોષો શોધી કાઢીને તેમાંથી ગેરમાર્ગે દોરાઈ ન જવાય તે બાબત સાવધાનતા રાખવી એ પ્રકારનો બુદ્ધિનો ઉપયોગ પ્રશસ્ય છે. રાજાઓ બહુ બુદ્ધિશાળી હોય છે, તેમને સર્વજ્ઞ માનવામાં આવે છે. જો તમારા જેવા લોકો આત્મનિરીક્ષણ કરીને લાભ પ્રાપ્ત ન કરે અને માત્ર સ્વાર્થ જ સાધે તો પછી તેમને અમે સ્વાર્થી અને સંકુચિત માનવામાં છીએ એવો અમારો દોષ કાઢવાનો શો અધિકાર છે? તમે વરદાનો આપ્યા હતા એક હકીકત છે, તમે પ્રતિજ્ઞા કરી હતી એ પણ એક હકીકત છે, તમે વચન ભંગ કર્યો એ પણ હકીકત છે. આ ત્રણ વાર્તા સત્ય છે કે નહીં તે બાબતમાં મનમાં વિચાર કરો. તમે પુત્ર પ્રત્યેની આસક્તિથી ભ્રાંતિમાં પડ્યા છો, તમે પત્ની પ્રત્યેના મોહથી ગુલામ બની ગયા હતા એટલે તમે તમારા વચનને પાણીમાં ડૂબાડી દો છો. હું ગુનેગાર નથી, ગુનો તો તમે કર્યો છે, કારણ કે માતાને પુત્ર પ્રત્યે આસક્તિ હોય એ સ્વાભાવિક છે. દરેક માતા એમ ઈચ્છે કે મારો પુત્ર સત્તાના ઉચ્ચ પદને પ્રાપ્ત કરે. રાજા બંને તો પ્રકૃતિની પ્રેરણા છે, પોતાની યોજના બીજા ઉપર આક્રમણ ન કરે તે જોવાની માતાની ફરજ છે. બધા શક્ય આક્રમણોનો સામનો કરવા માટે તે અગાઉથી યોજનાઓ ઘડે એ સ્વાભાવિક છે. યાદ રાખો કે હું માત્ર મારી સ્વાભાવિક ફરજો અને જવાબદારીઓ અદા કરું છું, મારા આચરણમાં કશું જ અસ્વાભાવિક કે અધર્મ્ય નથી. રામને યુવરાજ પદે સ્થાપતા તેમના માતા કૌશલ્યા રાજમાતા બનશે. મારો પુત્ર હાથ જોડીને રામની આજ્ઞાઓને પ્રતીક્ષા કરતો તેમના કામકાજ કરવા માટે તૈયાર ખડો રહે છે. પોતાના સોંપેલું કાર્ય તેણે કર્યું છે તે જણાવતા તે રામને પગે પડશે, કદાચ તેને ઠપકો પણ મળે. ના, હું આવા દ્રશ્યોની સાક્ષી નહીં બની શકું. મારું એવું અપમાન થશે કે હું એક દિવસ પણ વધારે જીવી નહીં શકું. મારા પુત્રની શરમજનક સ્થિતિમાં સાક્ષી બનવું તેના કરતા તો અત્યારે વિષ પીને મરી જવું એ વધારે સારું છે. હું મારા પુત્ર ભરતના સોગંદ ખાઈને આ જાહેર કરું છું, હું ભરતને મારા પ્રાણ સમાન ગણું છું. રામને વનમાં મોકલ્યા સિવાય મને બીજા કશાથી સંતોષ નહીં થાય. આ પીડાકારક કઠોર શબ્દો બોલીને કઈ કઈ જમીન ઉપર પડ્યા અને હૃદય ચીરી નાખે તેવા શોકથી ડુસકા ભરવા લાગે, નિશાસા નાખવા લાગે. દશરથે નિરાશામાં પોતાની છાતી ફૂટી તે બોલ્યા, કઈ કહ, શું કોઈએ તને એવી સલાહ આપી છે કે તારા ઉપર આવું સંકટ આવી પડશે, કે પછી કોઈ ભૂત તારામાં પ્રવેશ કરીને તારી પાસે આવી ઈચ્છાઓ પ્રગટ કરાવી રહ્યો છે? આ કેવી અસંભવિતતા છે, હાસ્યાસ્પદ પાગલપણું છે કે તું રામને વનવાસ આપીને ભરતને ગાદી ઉપર બેસાડવા માગણી કરે છે. મારા પુત્ર ભરતની ખાતર અને અયોધ્યાના રાજ્યની ખાતર તું શા માટે મારું તારા પતિનું કલ્યાણ ઇચ્છતી નથી? જે ઈચ્છા વડે ચોક્કસ સંકટ આવી પડવાનું છે તે ઈચ્છાનો ત્યાગ કર, પરિણામોનો ઊંડો વિચાર કર, નહીં તો તું, હું અને તારો પુત્ર ત્રણેય જણ અપકીર્તિના લક્ષ્ય બની જઈશું. એટલું જ બનીને અટકી નહીં જાય, સમગ્ર રાજ્યનો વિનાશ થઈ જશે, બીજી ઘણી બધી કરુણ ઘટનાઓ ચોક્કસ બનશે. હે અધમપતિત નારી, જો હું અત્યારે તારી માગણી સ્વીકારીને ભરતને ગાદી આપવાનું વચન આપું તો પણ શું ભરત રાજગાદીનો સ્વીકાર કરશે એમ તું માને છે? ભરત ધર્મનો સાચો અનુયાયી છે, તે બુદ્ધિશાળી છે, પ્રામાણિકતાની મૂર્તિ છે, તે રામને વનવાસ આપવાની કે પોતે યુવરાજ પદે સ્થપાય તે વાતમાં સંમતિ ક્યારેય નહીં આપે. તે એકલો જ નહીં પણ મંત્રીઓ, દરબારીઓ, વશિષ્ઠ, ખંડિયા રાજાઓ, મુનિઓ, પ્રજાજનો, નાગરિકોને બધા તારી ઈચ્છાનો વિરોધ કરશે. જયારે આટલા બધા દુઃખી થશે ત્યારે તું કેવી રીતે સુખી થઈશ? જેને માટે તું જવાબદાર છે તે પરિસ્થિતિનો વિચાર કર. વડીલોએ અને મુનિઓએ મને સંમતિ આપી હતી તે બધા એમ જ માનતા હતા કે આજે સાંજે નાગરિકોની તે ભવ્ય સભામાં મેં જાહેર કર્યું હતું કે હું રામનો રાજ્યાભિષેક ઉજવીશ. જો હું તે જાહેરાતથી વિરુદ્ધ હતું તો શત્રુઓને જોઈને રણભૂમિમાંથી ભાગી જતો હું બાયલો ગણાશ. રાજ્યાભિષેક માટે બધી ગોઠવણો પૂરી થઈ ગઈ છે. તે ઉત્સવ માટે બધાની ખબર અપાઈ ચૂકી. લોકોએ તે ઉત્સવ માટે તૈયારીઓ કરવા લાગી. આકાંક્ષિત આનંદ વડે પ્રકાશના મુખો વાળા લોકોના ટોળા વડે માર્ગો ઉભરાઈ રહ્યા છે. જો આ ક્ષણે હું રામને વનમાં મોકલું તો લોકો માટે ઉપહાસ કરીને તે કહેશે કે એક જ રાતમાં રાજાએ 3 પ્રકરણો પૂરા કરી દીધા. રાજ્યાભિષેક, રાજ્ય શાસન અને વનવાસ. કેવી વિચિત્ર વાત! જનમેદની સમક્ષ જાહેરાત કર્યા પછી હું તેમને મારું કાર્ય કેવી રીતે સમજાવી શકીશ? લોકો કેવી રીતે કઠોર બનીને મારો દોષ કાઢશે કે આ રાજા મૂર્ખ છે? આટલા બધા વર્ષો સુધી મેં તેમના ઉપર શાસન કર્યું અને એક ધાર્મિક, સદગુણી, હિંમતવાન, બહાદુર વીર તરીકેની મેં કીર્તિ પ્રાપ્ત કરી. પછી હવે હું કેવી રીતે આચરણના આ નિમ્ન સ્તરના પદ ઉપરથી ઉતરી પડેલા મૂર્ખ તરીકેનું અપમાન સહન કરી શકું? આમ બોલતા દશરથે કૈકેયીને યાદ કરાવી કે તારું કયું કરવાથી મારી નિષ્કલંક કીર્તિને અને આબરૂને સખત ફટકો પડશે. પણ કૈકેયી તો વિનાશ કરનારી રાક્ષસી જ બની રહ્યા હતા. તેમણે દશરથની બધી જ આજીજીઓ શુદ્ર ગણીને ભગાવી દીધી. તેમણે તે દલીલોને એક અણુ જેટલું પણ ધ્યાન આપ્યું નહીં. તેમણે આધીન થવાની અથવા પોતાની પકડ ઢીલી કરવાની ઘસીને ના પાડી દીધી. ઉલટું હર ક્ષણે તેમની પકડ વધુ ને વધુ સખત બનતી જતી હતી. તેમ તો લોભે વધારે ઊંડા મૂળ નાખ્યા. તે મહારાજની આજીજીઓથી તદ્દન વિરુદ્ધ બોલવા લાગ્યા અને તેમના વચનભંગની યાદ આપવાનો આગ્રહ સેવવા લાગ્યા. એટલે દશરથે કહ્યું, કૈકા, જો રામ વનમાં જશે તો હું એક ક્ષણ પણ વધારે જીવી નહીં શકું. પછી કૌશલ્યાનું શું થશે તે મારે માટે તને કહેવાની જરૂર નથી. તે જ ક્ષણે તે પણ છેલ્લો શ્વાસ લે છે અને સીતાને સખત આઘાત થશે. રામ વગર તે પણ એક ક્ષણ જીવી શકશે નહીં. શું પ્રજાજનો આ બધું ક્ષમતાપૂર્વક જોઈ શકશે? જયારે શ્રેષ્ઠ જ્ઞાની મહાન વીર રામને વનવાસમાં મોકલવામાં આવશે ત્યારે લક્ષ્મણ શું શાંત બેસી રહેશે? મારે આવી હજારો વસ્તુઓનું વર્ણન કરવાની જરૂર નથી. બીજી જ ક્ષણે લક્ષ્મણ પોતાના પ્રાણ તેજી દેશે. આ કેવળ સત્ય છે. આમ આપણા રાજ્યને આ બધા સંકટો અને વિપત્તિઓ સહન કરવાના આવશે. આ બધી કરુણ કથાઓની તને પણ ખબર છે, પણ મને એ સમજાતું નથી કે તું ઉઘાડી આંખે વિધવા બનવાનો પ્રયત્ન શા માટે કરી રહી છે. હે દુષ્ટ અધમ જીવ, હું તારી સુંદરતાથી છેતરાયો હતો તે એક સોનાની તલવારથી મોહ પામીને પોતાનું જ ગળું કાપવા જેવી વાત હતી. હું દૂધનો પ્યાલો પી ગયો પણ મને ખ્યાલ જ ન હતો કે તેમાં ઝેર ભેળવેલું હતું. તે અનેક મનોહર યુક્તિ પ્રયુક્તિઓ વડે મને ઠગ્યો છે. આખરે તે મારા વંશને જ ધૂળધાણી કરી દેવાની યોજના ઘડી છે. મને શરમ આવવી જોઈએ. હું કેવો મૂર્ખ છું! વિધિપૂર્વક યજ્ઞ કર્યા પછી મેં આ પુત્રને પ્રાપ્ત કર્યો. દિવ્ય કૃપાથી તે મને મળ્યો હતો. એક ક્ષુદ્ર નારી જે સુખ આપે તેના બદલામાં શું મારે તે પુત્રના સદભાગ્યને અને ભાવિને વેચી મારવાનું? શું આ રાજાધિરાજ દશરથ માટે યોગ્ય છે? શું મારા રાજ્યનો અધમમાં અધમ કૂતરો ઉપહાસપૂર્વક અને પથ્થરોથી નહીં મારે? ખેદની વાત છે કે શું અંતિમ દિવસોમાં દશરથની આ દશા થવાની છે? મેં મારા ગળાની આસપાસ એક દોરડું મજબૂત રીતે બાંધ્યું, પણ મને ખબર ન હતી કે તે દોરડું મને ગુંગળાવી મારશે. મને તે ખબર ન હતી કે આટલા લાંબા સમય સુધી હું મૃત્યુના દેવ યમરાજ સાથે ક્રીડા કરી રહ્યો હતો. ખેદની વાત છે કે મેં મૃત્યુ સાથે રતિ ક્રીડા કરી, તેને અલિંગન આપીને લાડ કર્યા. તે મારી વાલી મિત્ર સાથીદાર હોય તેમ મેં તેની સાથે વર્તાવ કર્યો. ચોક્કસ મારા પાપોનો ભાર જ હવે મારા ઉપર ભરડો લઈ રહ્યો છે. નહીં તો અત્યાર સુધી શું કોઈ એવો પિતા થયો છે જે એક નારી સાથે શયન કરવા ખાતર પોતાના પુત્રને દેશ પાર કરે અને ભીષણ વનમાં મોકલી આપે? ઓહ, માનવી માટે આ કેવી વિચિત્ર વર્તણૂક કહેવાય! બધું હોવા છતાં હું આ માની શકતો નથી. કૈકા, તારો મૂર્ખાઈ ભરેલો વિચાર બદલી ના. રામ મારા શબ્દનો કોઈ પ્રત્યુત્તર નહીં આપે. આ ઘટનાઓની ખબર જ પર્યાપ્ત છે. તે વનમાં જવા માટે તૈયારી કરશે. તે એમ નહીં પૂછે કે તમે મને શા માટે વનમાં મોકલવાનો ઇંતજાર કર્યો છો. તે એટલો બધો સદગુણી છે કે માત્ર રામની જ વાત શા માટે મારો કોઈ પણ પુત્ર મારી આજ્ઞાનું ઉલ્લંઘન તો નહીં જ કરે. મારી યોજના સાંભળીને ભરત ખૂબ અકળાશે. તું તેની માતા છે તે વાતની પણ તે ઉપેક્ષા કરશે અને ન સમજાવી શકાય તેવી રીતે વર્તશે. તે ગમે તેવાની પણ પગલાની તૈયારીઓ કરશે. રામ ભરતના પ્રાણ છે, પંચ પ્રાણોનો સમૂહ છે. તારી વહાલી ઈચ્છાને પરાજિત કરવા તે કોઈ પગલું ભરશે, અર્થાત તે પોતે વનમાં જશે અને રામને રાજા બનવાનું કહેશે. તે એવો ધાર્મિક અને પ્રમાણિક છે. ભરતના મનના વિચારો જાણવા અશક્તિમાન એવી તારી આ વક્ર બુદ્ધિ જોઈને મને આશ્ચર્ય થાય છે. કૈકા, કહેવત છે કે દુષ્ટ યોજનાઓ આત્મા વિનાશને માર્ગે લઈ જાય છે. યાદ રાખ કે તારો વિનાશ કરવા માટે તારા મસ્તિષ્કમાં આ યોજનાએ પ્રવેશ કર્યો છે. તું ઇક્ષ્વાકુ રાજકુળની આબરૂ પર પાણી ફેરવી રહી છે, તને કલંક લગાડી રહી છે. તું અનેક લોકોને શોકના ઊંડાણમાં ડૂબાડી રહી છે, તું તેમનો અંત લાવી રહી છે. આ અધમ ઈચ્છા પૂર્ણ કરવા માટે શું આટલા બધા જીવોને ઈજા પહોંચાડી શકાય? આ બધું કરવાથી તને શું સુખ મેળવવાની આશા છે? તું તારા લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, પણ શું તે સાચો આનંદ હશે? હું તને સાચો આનંદ કહી શકે ખરી? શરમની વાત છે. જે લોકો બીજાઓના દુઃખથી આનંદ પ્રાપ્ત કરે છે તેઓ ઘોર પાપીઓ છે, તે રાક્ષસો છે. જે લોકો બીજાઓને સુખ પહોંચાડે છે તેઓ પવિત્ર પુરુષો છે. તું તો રાણી છે, રાજકુળમાં જન્મેલી રાજકુમારી છે, છતાં તને આ પ્રાથમિક સત્યની ખબર નથી. તું રાજકુળના લોહીમાં કલંકરૂપ છે. એક છેલ્લો શબ્દ, રામ મારા પ્રાણ છે, તેના વગર હું જીવી નહીં શકું. ના, નહીં જ જીવી શકું. તે તને નિરાશ નહીં કરે એટલે હું તને સ્વમુખે વનમાં જવાની આજ્ઞા નહીં કરું. તો પણ મારી પ્રતિજ્ઞા વિશે અને તારી ઈચ્છા વિશે જાણીને મારું વચન પળાય તે ખાતર તે પોતે જ વનમાં જશે. તે વિલંબ નહીં કરે અથવા દલીલ પણ નહીં કરે. મને તેમના વનમાં ગયાના સમાચાર મળશે કે તું જાણજે કે તે મારો છેલ્લો શ્વાસ છે. ઘણું કરીને સીતા, લક્ષ્મણ અને કૌશલ્યા પણ તેમની સાથે વનમાં જ જશે. રામ વિના કૌશલ્યા જીવી શકશે નહીં, સીતા રામથી દૂર રહી શકશે નહીં, લક્ષ્મણ રામના પગલાને જ અનુસરશે, ઉર્મિલા પણ લક્ષ્મણ સાથે કદાચ વનમાં જશે. પછી મારી મરણોત્તર ક્રિયા કરવા માટે અહીં કોઈ જ નહીં હોય. કઈ કે રાજ્યમાંથી ભરતને અને શત્રુઘ્નને અહીં બોલાવતા ઘણા દિવસો વીતી, ત્યાં સુધી મારા મરદાને મરણવિધિ વગર જ પડ્યા રહેવું પડશે. કદાચ લોકો દુષ્ટતાના આવા નિમ્ન સ્તર ઉપર ઉતરવાને કારણે મારો વિરોધ કરશે. તેઓ ગૌરવપૂર્ણ ક્રિયા માટે મારા દેહને અયોગ્ય ગણીને કાગડા ગીધને ખાવા માટે ફેંકી દેશે. કદાચ તેઓ એમ ન પણ કરે, તેઓ ભરતના આગમનની રાહ જોશે. મારા મૃતદેહને સુગંધી તેજાનાઓમાં મૂકીને સાચવી રાખશે. ભરત રાજા બની ગાદી ઉપર બેસવાનું કદી નહીં સ્વીકારે તેવા સંજોગોમાં મારા મૃતદેહને અડકવાનો કે મરણોત્તર વિધિ કરવાનો અધિકાર તેને નહીં રહે. આવ, છેવટે મને એટલું વચન આપ કે તું ભરત પાસે મરણોત્તર ક્રિયા કરાવીશ. અલબત્ત મને ખાતરી છે કે તેવું વચન મને આપવા માટે તું તૈયાર છે, કારણ કે વિધવાના જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની તું આશા સેવી રહી છે. હે અધમ પશુ, તું શેની આશા રાખે છે તે મને કહે. છેવટે તું રાક્ષસી બની ગઈ છે, શું તું આ રઘુવંશની પૃથ્વી નીચે દાટી દેવા તૈયાર થઈ છે? તારા પાયાભૂત સ્વભાવનો શું એવો ઉભરો છે, કે પછી શું તે કોઈ રહસ્યમય દિવ્ય ભવિતવ્યતા છે જેણે તારા વિચારોનો પીછો પકડ્યો છે? અને તારી નામ અરજી હોવા છતાં જે તને આ વિચિત્ર રીતે વર્તવાની ફરજ પાડી રહી છે, હું તે રહસ્યને જાણી શકતો નથી. જ્યારે દશરથનું મન આ રીતે પીડા અનુભવી રહ્યું હતું ત્યારે રાત્રિનો ત્રીજો પ્રહર બેઠો. તેમને કોઈ ભયંકર વ્યાધિ લાગુ પડી હોય તેમ ખૂબ દુઃખી માણસની પેઠે નિશાસા મૂકવા લાગે. દશરથે કૈકેયીનો પ્રેમ જીતી લઈને રામના રાજ્યાભિષેકની વાત સ્વીકારવા તેમને ખૂબ સમજાવે. મીઠા મધ જેવા શબ્દો વડે રાણીની ખુશામત કરવા લાગે. હે રાણી, તું શુભતાની અને સમૃદ્ધિની મૂર્તિ છે. અત્યાર સુધી મેં તને મારા પ્રાણ ગણીને તારી સાથે વ્યવહાર કર્યો છે. હું જાણે તારું હૃદય હોઉં તેમ તે પણ મારી સાથે રક્ષા મારી કરી છે, મારું પાલન કર્યું છે. આવ, આપણી વચ્ચે મનભેદો છે એવી નિંદાને તક આપ્યા સિવાય આપણે બાકીના વર્ષો ગાળીએ, બાકીના જીવનમાં આપણે સુખી અને શાંતિમય બનીને રહીએ. હે મનોહર રાજકુમારી, હું હવે વધારે વર્ષો જીવવાનો નથી. મારા આખા જીવન દરમિયાન હું સત્યનો સ્થિર અનુયાયી છું એવી મારી કીર્તિ ગવાય છે. બધા માણસો મને તે કારણે જ માન આપતા રહ્યા છે. મેં જાહેર સભામાં પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે રામ યુવરાજ પદે સ્થપાશે. જો તે કાર્યક્રમ રદ કરવામાં આવે તો મારી પ્રજા મને કેટલી ધિક્કારશે તેનો વિચાર કર. તે પ્રજાજનો મારું કેવું અપમાન કરી શકશે તેનો તું વિચાર કર. દેવો અને દાનવોના યુદ્ધ સમય તે મને બચાવી લીધો હતો. જ્યારે કોઈ તેનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિમાં મને ધમકી આપી રહી છે ત્યારે શું તું મારો ત્યાગ કરીશ? એ ન્યાયપૂર્ણ કે યોગ્ય નથી. ઠીક, હું આ સમયે રાજ્ય તેને પહેરામણીમાં આપી દઈશ. તું જ આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરજે. જો તું તેમ કરીશ તો ભરત બહુ જ રાજી થશે. માત્ર ભરત જ નહીં પણ મંત્રીઓ, મુનિઓ, વડાઓ, વિદ્વાનો, સામાન્ય નાગરિકો, સમગ્ર જનતા તારી કદર કરશે, તારો આભાર માનશે. તારી કીર્તિ આ પૃથ્વી ઉપર સનાતન કાળ માટે ગણાશે. તે બદલે જો તું રામના રાજ્યાભિષેકમાં અવરોધ ઉભા કરીશ તો આખી દુનિયા તને ધિક્કારશે, તારી નિંદા કરશે, તારો પુત્ર પણ તારો દોષ કાઢશે, તારી સાથે દુર્વ્યવહાર કરશે, તારી ક્રૂર કલ્પના તારો વિનાશ સર્જશે. તે આ રાજવંશને શરમથી આચ્છાદિત કરશે. રાજ્યનો દરેક માણસ તારા ઉપર ફિચકાર વરસાવશે. આ શક્યતા ઉપર વિચાર કર. સનાતન કીર્તિ પ્રાપ્ત કરી લે. રાજ્યાભિષેક અટકાવવાની પ્રયુક્તિ છોડી દે. કાલે તું તારે હાથે રામનો રાજ્યાભિષેક કર. દશરથે મધુર મોહક શબ્દોમાં તે ઉદાર કાર્ય કરવાથી પ્રાપ્ત થનારા આનંદનું વર્ણન કરે. તે શબ્દો તેમણે બહુ કલાપૂર્વક ગોઠવ્યા હતા. કઈ કઈ પોતે રામનો રાજ્યાભિષેક કરે તેના સુંદર વર્ણનથી તે રાણીને લલચાવવાની આશા સેવતા હતા. પણ કઈ કઈ વચ્ચે બોલી ઉઠી, રાજા, તમારા શબ્દો મને વિચિત્ર અને નિરર્થક લાગે છે. તમે પ્રતિજ્ઞાપૂર્વક આપેલા વચનમાંથી છટકી જવાની કોશિશ કરી રહ્યા છો. તમારા પાપને ઢાંકવા માટે એક મોહકમય ગૂંથી રહ્યા છો. ના, એવી હજારો યુક્તિઓથી હું મારો નિશ્ચય બદલવા લલચાઈશ નહીં. તમે પોતે જ કહ્યું હતું કે ઈચ્છિત વરદાનો માંગ, હું તે આપીશ. હવે તે વચન પાળવાને બદલે તમે નિશાસાઓના અને વિલાપોના એક સુંદર ગુચ્છને પ્રદર્શિત કરો છો. તમને આ છાસતું નથી. તમારા પોતાના આચરણ વડે તમે તમારી કીર્તિને ખેડી રહ્યા છો. તમારા દુઃખ માટે હું જરા પણ જવાબદાર નથી. ધર્મગુરુઓના શબ્દને યાદ કરો કે સત્ય એ પરમ ધર્મ છે. મેં પણ તે ધર્મના તત્વ ઉપર વચન અપાયેલા વરદાનો વિશે મારી માગણી પ્રતિષ્ઠિત કરેલી છે. ધર્મના અનુયાયીને છાજે તે રીતે તમે કબૂલ થઈને કહ્યું હતું કે બરાબર છે, હું માગીશ તે વરદાનો તને આપીશ. છતાં તમે મારા ઉપર આરોપો મૂકવાનું શરૂ કર્યું છે કે તું મને અધર્મને માર્ગે ધકેલી રહી છે, તું અક્ષમ્ય પાપ કરી રહી છું, તું મારી કીર્તિ પર કલંક લાવવાનો પ્રયત્ન કરી રહી છું, તું ખૂબ અયોગ્ય છે, બિલકુલ ન્યાય નથી. આ બાબતમાં હું પરિપૂર્ણ રીતે નિર્દોષ છું. તમે ભૂતકાળનો કે ભવિષ્યકાળનો વિચાર કર્યા વગર વચન આપ્યું અને જ્યારે વચન પાળવાનો અવસર આવ્યો ત્યારે તમે ઓચિંતા ગૂંચવાડામાં પડી ગયા, નિરાશ બની ગયા. એ દોષ તમારો છે, મારો નહીં. વચન આપીને તેનું પાલન નહીં કરનાર લોકો ખૂબ પાપી હોય છે. વચન અનુસાર કાર્ય કરો તેથી સત્ય પોતે જ તે કાર્ય સાથે સંબંધિત પાપને ધોઈ નાખશે. તમને યાદ નથી, ભૂતકાળમાં શિબી રાજાએ પોતાના દેહમાંથી માંસ કાપીને એક ગરુડને ખાવા આપ્યું હતું. કારણ કે તેમણે એક કબૂતરનો શિકાર કરવા જતા ગરુડને જે વચન આપ્યું હતું તેને તે પાળવા માંગતા હતા. તે જ રીતે અલર્ક રાજાએ પોતાનું વચન પાળ્યું હતું. તેમણે વચન આપ્યું હતું કે બ્રાહ્મણ, તું જે માગીશ તે હું આપીશ. અલર્ક અસાધારણ તેજસ્વી રાજા હતા. પોતાને વચનને પાળવા માટે તેમણે પોતે પોતાની બે આંખો ચૂંટીને તે બ્રાહ્મણને આપી હતી. સમુદ્ર તરફ નજર નાખો, તે નદીઓનો સ્વામી છે, છતાં પોતાના વચન વડે બંધાયેલો એવો તે બે કિનારાઓ વચ્ચે પોતાની જાતને મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. એવા તો હજારો દ્રષ્ટાંતો આપવાની શી જરૂર છે. બધી વસ્તુઓ બધા માણસો માટે સત્ય એ ઉચ્ચતમ સત્તા છે, ઉચ્ચતમ આદર્શ છે. સત્ય એ બ્રહ્મ છે, સત્ય એ મૂળ ધ્વનિ છે, એ ધર્મ છે. માત્ર સત્યમાં જ કોઈ પરિવર્તન થતું નથી, કોઈ ન્યૂનતા આવતી નથી. તમારા જેવા મહારાજાઓએ ક્ષણભંગુર વસ્તુઓની ખાતર અવિનાશી સત્યનો ત્યાગ કરવો જોઈએ નહીં. તમે આપેલા વચનને દ્રઢતાપૂર્વક વળગી રહો અને અક્ષત્ય કીર્તિને વરો. તમે તેમ કરવું જ યોગ્ય છે. પુત્ર પ્રત્યેની ભ્રાંતિમય આસક્તિને વશ ન થાવ. સ્ત્રીઓ પ્રત્યે કપટમય સહાનુભૂતિને તાબે ન થાવ. રાજકારણી આદર્શવાદ અને રાજાના ધર્મની આજ્ઞાઓનો ભંગ ન કરો. ઇક્ષ્વાકુ વંશને કાયમી કલંક ન લગાડો. બીજી યોજનાઓનો વિચાર ન કરો. રામને બોલાવો અને તેને વનમાં જવાની તૈયારી કરવાનું કહો. ભરતને મોસાળથી આ નગરીમાં બોલાવી લેવાની વ્યવસ્થા કરો. લાગતા વળગતા મંત્રીઓને બોલાવીને કહો કે વિલંબ કર્યા સિવાય આ બાબતનો અમલ કરો. જુઓ, પૂર્વ આકાશ પ્રકાશમય બનતું જાય. સવાર પહેલા આ બે વરદાનોનો અમલ થવો જોઈએ. તમે ગમે તેટલી દલીલો કરશો પણ હું તો તે બે વરદાનોનો અમલ થશે ત્યારે જ સંતોષ માનીશ. ઉલટું, જો તમે વજ્રની પેઠે તમારા નિર્ણયને વળગી રહેશો અને રામનો રાજ્યાભિષેક કરશો તો હું ઠઠ ભરેલી રાજસભા સમક્ષ મારા જીવનનો અંત આણીશ. આ મારી પ્રતિજ્ઞા છે, હું એમ કરીને જ જંપીશ. દશરથે ક્રોધ કરતી પ્રતિજ્ઞાઓ લેતી ક્રોધપૂર્ણ અને ભયંકર રાણીને જોઈ પોતાના હૃદયમાં ભભૂકતા ક્રોધને તે પ્રગટ પણ કરી શક્યા નહીં કે દબાવી પણ શક્યા નહીં. તેમની દશા બલિરાજા જેવી થઈ. બલિરાજાએ વામન ભગવાનને 3 પગલા પૃથ્વી દાનમાં આપવાની પ્રતિજ્ઞા કરી હતી પણ તે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરી શક્યા ન હતા. કારણ કે વામને એક પગલામાં પૃથ્વીને માપી લીધી, બીજા પગલામાં સમગ્ર આકાશને માપી લીધું અને ત્રીજું પગલું ક્યાં મૂકવું તે તેમણે બલિને પૂછ્યું. ધર્મનો ભંગ કરવા બદલ તે જે શાપ તેમના ઉપર ઉતરે તેનાથી દશરથ બીતા હતા. તેમની આંખો શંકાથી અને નિરાશાથી ઝાંખી બની ગઈ. ખભા ઉપર તેમનું મસ્તક ભારેખમ બની ગયું. જ્યાં તે ઉભા હતા તે જમીન ઉપર તે પટકાઈ પડે. છેવટે શક્તિ એકઠી કરીને તેમણે બૂમ પાડી, હે પાપી નારી, જો રામનો રાજ્યાભિષેક રદ કરવામાં આવે તો મારું મૃત્યુ નિશ્ચિત છે. પછી તું એક વિધવા તરીકે તારી મરજી મુજબ આ રાજ્ય ઉપર શાસન કર. ખેદની વાત છે, હે રામ, શું હવે મારે પોતે જ રામને મારી સંમતિ પૂર્વક વનમાં મોકલવા પડશે? ના, હું તમને વનમાં નહીં મોકલું, હું મારા પ્રાણ ત્યજી દઈશ. હે રામ, તારા સિવાય હું એક ક્ષણ પણ જીવી શકીશ નહીં. હે દુષ્ટ રાક્ષસી, મારા વહાલા અને કોમલ રામને ગાઢ અંધકારમય જંગલમાં મોકલવાની યુક્તિને તારા હૃદયમાં સ્થાન કેવી રીતે મળ્યું? હે ભયંકર ક્રોધમય રાણી, તું કેવી રીતે રાક્ષસી બની ગઈ? એટલું બોલીને દશરથ મૂર્છાવશ બેભાન થઈ ગયા. રાત્રિ પૂરી થવા આવી હતી. પ્રભાતનો પ્રકાશ જણાતો હતો. રાજમહેલના દરવાજા આગળ સંગીતના વાદ્યોએ આનંદના દિવસની જાહેરાત કરી. માર્ગો ઉપર ગુલાબજળ છંટાઈ રહ્યું હતું. હવામાં સુગંધ અને ઉત્સવનો અવાજ પ્રસરી રહ્યા હતા. આકાશમાં ઉશ્કેરાટ અને આશા વ્યાપી ગયા હતા. પુષ્પ નક્ષત્રનો ઉદય થયો. વશિષ્ઠ મુનિ અને તેમના શિષ્યો શરયુ નદીમાં વિધિપૂર્વક સ્નાન કરીને પાછા આવી ગયા હતા. તે અભિષેકના સ્નાન માટે પવિત્ર જળ પોતાની સાથે લઈને આવ્યા. તે રાજમાર્ગેથી પસાર થયા. પવિત્ર દ્રવ્યને જોવા માટે નાગરિકો માર્ગ ઉપર એકત્રિત થયા હતા. રાજમહેલના રક્ષકોએ મુનિ અને તેમના શિષ્યો માટે માર્ગ મોકળો કર્યો. આખરે ખૂબ શણગારાયેલા મુખ્ય દરવાજેથી તેમણે રાજમહેલમાં પ્રવેશ કર્યો. તે વહેલા સમયે પણ મહેલની અંદરની ખુલ્લી જમીનો પુરોહિતો વડે, ખંડિયા રાજાઓ વડે, રાજ્યના લોકોના પ્રતિનિધિઓ વડે અને અન્ય નાગરિકો વડે ભરાઈ ગઈ હતી. તેઓ પોતાના અપાયેલા આસનો ઉપર બેઠા, માર્ગોમાં વિદ્વાનો વડે ભણાતા વેદ મંત્રોનો પડઘો આકાશમાં પડતો હતો. તે દરમિયાન વશિષ્ઠે નિશાની કરીને સુમંત્ર મંત્રીને બોલાવ્યા અને કહ્યું, જાઓ, રાજ્યાભિષેક માટે નક્કી કરેલું શુભ મુહૂર્ત જલ્દી આવી રહ્યું છે. ઘણી પ્રારંભિક વિધિઓ હજી કરવાની બાકી. જઈને રાજાને કહો કે તત્કાલ તમારી હાજરીની જરૂર છે. વશિષ્ઠ તમારી રાહ જોઈ રહ્યા છે. સુમંત્ર જૂના વખતના વફાદાર મંત્રી હતા. તેમને રાજમહેલના અંદરના ભાગોમાં ગમે ત્યાં જવાની છૂટ હતી. એટલે રાજાની શોધમાં કઈ કઈ રાણીના ખંડમાં તે ગયા. શયન ખંડમાં પ્રવેશ કરતા તેમને આઘાત, તેમની બુદ્ધિ મેર મારી ગઈ. રાજાને જમીન ઉપર મૂર્છાવશ પડેલા જોઈ તે આશ્ચર્યચકિત બની ગયા. તેમને આશ્ચર્ય થયું કે મારી આંખો તો બરાબર જોઈ રહી છે ને. તે વ્યગ્ર બની ગયા. રાજાની પાસે જઈને બોલ્યા, હે રાજા, આજની સવારે તો તમને ચંદ્રોદય સમયના સાગર પેઠે આનંદપૂર્ણ જોવા જોઈએ. તમે શા માટે જમીન ઉપર છતા પાટ પડ્યા છો તે હું સમજી શકતો નથી. શુભ મુહૂર્ત પાસે આવી રહ્યું છે. વેદ વિદ્યામાં પારંગત મહાન મુનિઓ પોતાને ભાગ ભજવવાના ભાગ માટે તૈયાર બનીને બેઠા છે. તેઓ યજ્ઞખંડમાં તમારા આગમનની રાહ જુએ. ઉઠો અને રાજપોશાક તથા રત્નજડિત આભૂષણો પહેરી લો અને પ્રકાશમય રાણીઓ સાથે સભાખંડમાં આવી પહોંચો. વશિષ્ઠ મુનિએ તમને રાજસિંહાસનની પવિત્ર ભૂમિ ઉપર લઈ જવાની મને આજ્ઞા કરી છે. સુમંત્રના આગ્રહને જોઈને દશરથ પોતાના શોકના ઉભરાને દબાવી શક્યા નહીં. તેમણે મોટેથી રુદન કર્યું અને ડુસકા ભરતા ભરતા બોલ્યા, સુમંત્ર, તમારી પ્રશંસાથી મારું હૃદય ચિરાઈ જાય છે. સુમંત્ર એક ડગલું પણ આગળ વધી શક્યા નહીં અને એક ડગલું પાછળ પણ જઈ શક્યા. જ્યાં હતા ત્યાં ને ત્યાં તે સ્થિર બનીને ઉભા રહ્યા. પ્રણમાંજલિ રચીને તે બોલ્યા, મહારાજ, ઘટનાઓ આમ કેમ પલટાઈ ગઈ છે? આનંદમગ્ન બની જવાને સમય તમે શોક અને કરુણા રુદન કેમ કરી રહ્યા છો? આનું કારણ શું છે? હું તે સમજી શકતો નથી. જ્યારે નિરાશ બનીને શોકમગ્ન બનીને સુમંત્ર ઉભા રહ્યા ત્યારે કઈ કઈ વચ્ચે પડીને બોલ્યા, હે મંત્રીવર્યા, રામની ચિંતામાં રાજા આખી રાત ઊંઘ્યા નથી. જો તમે તરત જઈને રામને અહીં લઈ આવો તો આ કોકડું ઉકેલી જાય. હું તમને આમ કહી રહી છું, ગેરસમજ ન કરશો, જલ્દી રામને અહીં લઈ આવો. સુમંત્રે રાણીની સૂચનાને રાજાનો આદેશ માની લીધો. તે ઝડપભેર રામના નિવાસાને ગયા. પ્રવેશદ્વારની બંને બાજુઓએ પરિચારિકાઓ અને દાસીઓની લાંબી પંક્તિઓ ઉભી. તેમના હાથમાં મોટી થાળીઓ હતી જેમાં ભેટમાં આપવાના રેશમી વસ્ત્રો, રત્નો, મણીઓ, પુષ્પમાળાઓ અને પુષ્પગુચ્છો, અત્તરો અને મીઠાઈઓ હતા. આંખ માટે તે આનંદપ્રદ દ્રશ્ય હતું, પણ સુમંત્ર તે જોવા માટે રોકાયા નહીં. જ્યારે તેમણે મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે લાગ્યું કે એ બધા ઉત્સવમાં કોઈક મૂલ્યવાન વસ્તુની ખોટ હતી. તે વ્યગ્ર બની ગયા, ગૂંચવાડામાં પડી ગયા. થોડી મિનિટો પહેલા તેમનામાં જે આનંદ હતો તે શોકમાં પલટાઈ ગયો. જ્યારે સુમંત્ર રથમાં બેસીને રામના મહેલ તરફ જતા હતા ત્યારે માર્ગોમાં ઉભેલા હજારો નાગરિકો માયોમાં વાત કરી રહ્યા હતા. કે વિધિ માટે રાજ્યાભિષેકના ખંડમાં રામને લઈ આવવા માટે સુમંત્ર જાય છે. લોકોના મુખ આનંદપૂર્વક આકાંક્ષાઓથી ચમકતા હતા. તેઓ ભાગ્યે જ આંખોની પલક મારતા હતા કે રખે ને તેઓ કોઈ આનંદમય ઘટનાને જોવાનું ચૂકી જાય. છેવટે સુમંત્રે રાજકુમારના મહેલમાં પગ મૂક્યો. કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર તે સાત માળના મકાનમાં બધે ફરી વળ્યા. જેમ પૂર આવેલી નદીના ઊંડાણોમાં માછલી ડૂબકી મારે તેમ સુમંત્રને મહેલના બધા ખંડોમાં અને બાજુઓની પરસાળોમાં તે ફરી વળ્યા.